විසර්ජන පනත් කෙටුම්පත 24 වැනි වෙන් කළ දිනේ කාර්ක සභාව පළවන උපලේඛනයේ දීවර අමාත්‍යාංශයේ ශීර්ෂංක 151 සහ 290 වාරි මාර්ග අමාත්‍යාංශයේ ශීර්ෂංක 198 282 සලකා බැලීම
ගරු දුලිප්පේදාරච්චි
මන්ත්‍රීතුමා.
ගරු කථානායකතුමනි, දීවර අමාත්‍යාංශයේ 2024 විසර්ජන පනත් කෙටුම්පතේ කාර්ක සභා අවස්ථාවේදී අද දින 2023/12/10 සවුදා විවාදයට ගැනන අමාත්‍යාංශ හා ඒවා යටතේ ඇති අනෙකුත් දෙපාර්තමේන්තු හා ආයතනවල අදාළ අංක 151, 290, 198 සහ 282 දරන වැය ශීර්ෂයෙන් සම්පාදන කූලව එක් එක් වැඩසටහනේ සියලුම පුනර්වර්ධන වියදම් හා මූල්‍ය වියදම් රුපියල් 10,000 කපා හැරිය යුතුයයි මම යෝජනා කරමි. ගරු කථානායකතුමනි, අද දින මම දීවර අමාත්‍යාංශයේ වැය ශීර්ෂය ගැන කතා කරනකොට මම රජයටත් ආණ්ඩුවටත් ජනාධිපතිතුමාටත් දීවර ජනතාවගේ අඳෝනාව පෙන්වන්න මම මේ සාර්ථකේ පැළඳගෙන අද කතා කරන්න මම තීරණය කරා. ගරු කථානායකතුමනි, කළු සාටකේ ගරු කථානායකතුමනි, කුරාන් සාටකේ නෙවෙයි කළුපාර සාටකේ ජනතාවගේ දුක් අඳෝනා සභාවට ඉදිරිපත් කරන සාටකේ. දීවර අමාත්‍යාංශයේ 1992 අංක 2 දරන දීවර පනත ඉවත් කර නව පනතක් ක්‍රියාත්මක කිරීම පාර්ලිමේන්තුවට ගෙනෙන යෝජනාව අකුලා ගන්නා ලෙස විරෝධය පළ කිරීමටත් බෞද්ධ දීවර යාත්‍රා 6,500 ඩීසල් සහනාධාර ලබා ගැනීමටත් ඩීසල් වලට එකතු කරන ලද 18% බද්ද ඉවත් කර ගැනීමට රජයටත් ජනාධිපතිතුමාටත් යෝජනා කිරීමටත්. ගරු කථානායකතුමනි, සාගරයේ අයිතිය දීවර ජනතාවට අයිති. ඉතිහාසයේ ඉඳලා රජකාලේ ඉඳලා දීවර ජනතාව තමයි රට ආරක්ෂකරේ. සාගරයේ වටේම ලංකාව වටේම සොල්දාදුවන් හැටියට ඒ දීවර කර්මාන්තය කරන කෞරව වංශ මිනිස්සු තමයි රට ආරක්ෂා කරේ. ඒ වගේම ඒ සාගර සම්පත රජයේසව සම්පතක් බවට පත් කරගෙන ඒ අපේ දීවර ජනතාව සතු සම්පත සාගර සම්පත රජයේසව සම්පතක් බවට පත් කරගෙන බහුජාතික සමාගම් වලට තායිලන්තයට චීනයට මැලේසියාවට බහුසභාගම් වලට තමිල්නාඩුවට කෝටා ක්‍රමයට මසුන් නැල්ලීමට බදු දීමට නීතිය තුලත් කරපු පනතක් තමයි මේ අද ගේන හදන්නේ. පිටු 177-71 සමන්විත තේරුම් ගන්නට බැරි පනත් රාශියක් ඇතුළත් කර ඇත. මේ පනතේ දීවරයන්ට මහමුදේ එපා වෙන සකස් කර ඇති පනතක්. මේ පනත දීවර ශ්‍රේෂ්ඨයේ සංවර්ධන අරමුණු කරගත් යෝජනා එකක්වත් නැහැ. මසුන් නැල්ලීම සීමා කිරීම, කෝටා ක්‍රමය ඇති කිරීම, විදේශ රටවල සමාගම් වලට බදු දීම, ඒ පවරන ලද ප්‍රදේශවලට අපේ දීවරයන් මසුන් නැල්ලීම තහනම් කිරීම, ඒ ප්‍රදේශවල ඇතුළත් වුණොත් අපේ බෝට්ටු අයිතිකරුවන් බන්ධනාගත කිරීම, අවුරුද්දේකට තහනම් මූදුයම් අවුරුද්දේකට ඉස්ක්‍රීපරි බලපත්‍රය තහනම් කිරීම, වෙනත් බෝට්ටු රැකියාව ගියොත් තහනම් කරපු පුද්ගලයා අත්අඩංගුවට ගැනීම, දීවරම් පන බෝට්ටු උසාවියට ඉදිරිපත් කිරීම, මහා අධිකරණයෙන් නැප ගැනීම. මේක දරුණුම පනතක් තමයි මේ දීවර අමාත්‍යාංශයෙන් ගේන් හදන්නේ. මතුන් නැල්ලීමේ බලපත්‍රය බෝට්ටුවට දීම ඉවත් කර පෞද්ගලික බලපත්‍ර ලබා දීම, අර වයින් ඉන්ඩස්ට්‍රියස් බලපත්‍ර ලබා දෙනා වගේ අධ්‍යක්ෂ ජනරාල්වරයාට දීවර අමාත්‍යවරයාට අවශ්‍ය විදියට බලපත්‍ර ලබා දීමේ වැඩ පිළිලක් සකස් කිරීම, ඒ බලපත්‍ර ඕනම සමාගමට බදු දීමට විකිණීමට ඒ බලපත්‍රය පුළුවන්. ගරු ඇමතුමා, බලපත්‍රයේ බෝට්ටු හිමියට බෝට්ටුව දෙන බලපත්‍රයේ පුද්ගලික සමාගම් වලට බලපත්‍ර දුන්නම ඒ බලපත්‍රය ඕන කෙනෙකුට විකුණන්න පුළුවන්. ඒ පාද තිබුණා ඇතුළත් කළ තියෙන සංසෝස් පරි මගේ වෙලා මට කාල මැදි කතා කරා. ගරු ඇමතුමා, මගේ වෙලා ගන්න එපා. මගේ වෙලා මට ඕන.
ஓ ஏமத்துவா,
நீங்கள் தவறான செய்திகளை இந்த சபைக்கு வழங்குகின்றீர்கள். நீங்கள் சொன்னது போல அதில் எந்த விதமான உண்மையும் இல்லை. இருந்தாலும் அந்த அறிக்கையை நான் உங்களிடம் தருகின்றேன், நீங்கள் படித்து பார்த்து விட்டு அது தொடர்பாக கருத்து சொல்வது நல்லது. நன்றி.
ஓ அரி அரு கரு டாக்டர் தேவராமத்துமணி, ஒவ்வொருத்துமா பகுகிய தவசே யோஜனாக்கிற கொரியான் தானாபத்தித்துமாக்கு சாக்காச்சா யோஜனாக்கிற ஆஹார சா குசிகர்ம ஜாத்தியன் சங்விதானே எஃப்ஏஓ உபதேஷ் மத ஒவ்வொருத்துமார்ட்ட மேக அனுமத்த கரலா அப்படி தினவாய் கேலா பிரகாசையாக கரா இது ஐ எத்தோட லோகே அனைத்து ரட்டகோல்வேக்கு சம்பந்த வேலா மேம அப்பே சாகரே கோட்டக்கிரமேட்ட தீவரான் சம்பத்த பது தேன கோட்டகமேட்ட விக்குணான் சலசும் விதிரிய சலசும் கரண்டே ஐக்கியனகாய் மம் பிரச்ன கரண்டே ஐ மே பணத்த அவலங்கு கரல நவ பணத்த கேன்னி அப்பே தீன தீவர பணத்த ஹொந்தா ஏகட் சன்சோதனை கரண்டே புலுவான் நியவச தேவால் மே விசால பணத்தக் பிட்டு எக்கசி ஹத்தகான பணத்தக் ஏக சமாகம் வலட்ட அவச விதியட்ட மிலமுதல் வலட்ட அவச விதியட்ட கிரியாத்மக கரண கட்டுத்து கரண்டே ஒபுதுமா மே ஹொயல பலன்ன நிசா மம மம விசேஷேம்ம ஏ பணத்த கன விரோதிய பல கரணோ ஏ வகேம தமாய் ரிதுஹா வக்ரவ ரக்கியாவ கரோ லக்ஷ 30ක් විතර අපේ ධීවර කාර්මිකයෝ අපේ රටේ ජනතාවට ප්‍රෝටීන් බහුල මස් සම්පත ලබා දෙන මේ ධීවර කාර්මිකයෝ ඒ ධීවර කාර්මිකයෝ තමයි බත සපයනකොට මාළු ටික සපයනකොට අද මේ රට විනාශ කරපු රටේ ජනතාවට කන්න ඉතුරුලා තියෙන කුඹුරෙන් බත් ටිකයි ගහෙන් පොල් ගෙඩියයි මූදෙන් අල්ල මාළු ටිකයි විතරයි දැන් ඉස්සරහ කන්න ඉතුරුලා තියෙන ඒකත් කන්න තියෙන මාළු ටික නැති කරගන්න තමයි මේ කටයුතු කරන්නේ ඒ නිසා යාත්‍රා 6500ක් විතර බහුදින යාත්‍රා තියෙනවා අපේ ලංකාවේ. ඒ 2021 අපි ඩීසල් රුයිටර් රුපියල් 101කට තමයි ධීවර කර්මාන්ත කරේ. 460 වුණාම අපි එදා සිටලා අපි සටන් කරා මේ මීටර් තෙල් වල සහන ආදර ලබා ගන්න. කුසි කර්මාන්ත තෙල් වල සහන ආදර ලබා දෙනවා. ලංකාවේ වැඩිපුරම වැය වෙන්නේ ඉන්ධන වැය වෙන්නේ මේ කර්මාන්ත වලින් ඩීසල් කර්ම ඩීසල් වැය වෙන්නේ බහුදින යාත්‍රා වලට. මාසෙක ට්‍රිප් එකක් යනවා තෙල් ලීටර් 6000ක් 7000ක් යනවා. එතකොට මම අගමැතිතුමත් එක්ක අපි කතා කරාම මමත් අපේ විනිරසම් පෙරර මැතිතුමත් අගමැතිතුමත් ජන රනිල් වික්‍රමතුමා කැඳවලා අපිට ඒ සහනය ලබා දෙනවා කියලා පොරොන්දු වුණා. ඊට පස්සේ දවස් 4 පස්සේ එතුමා ජනාධිපති වුණා. ඒ තාම මේ පොරොන්දු ඉෂ්ට කරේ නැහැ. ඒ පොරොන්දු ඉෂ්ට කරගන්න තමයි මේ සාටකේ දාගෙන දීවරයේ අඳෝනාව අපි ඉදිරිපත් කරන්නේ. අද බෝට්ටු 3000ක් විතර මූදේ රැකියාව යන්නේ නැතුව ගැත ගහලා තියෙනවා. ඒ වගේ ප්‍රශ්නක් ඉදිරිපත් කරලා තියදී අපි තෙල් ලීටරේ රුපියල් 250ට ලබා ගන්න තමයි මේ සටන් කරන්නේ. දීවර බහුදින යාත්‍රාවලට ඉතින් අපි ඒ රටන කරනකොට තව රුපියල් 118ක් දැන් දෙන ඩීසල් වල 118ක් ටැක්ස් එකක් ගැහුවොත් අපේ දීවර කර්මාන්ත සදහටම ඉවර ගරු එමතුමා ගරු ජනාධිපතිතුමා මේ මේ ප්‍රශ්නේ විසඳන්න ඕන. ඒ නිසා අපේ එනිසා මම විශේෂයෙන් ඉදිරිපත් කරනවා දීවර උපකරණ වලට බෞද්ධ යාත්‍රා වල බෝට්ටු වලට දැල්ලාම්පන්න වලට ඇම්ම වල පිටරටින් එන ඇම්ම වලට ඒ වගේම බෝට්ටු නිෂ්පාදනය කරන භාණ්ඩ වලට සෑම දෙයකටම මේ වැට්ටක වදිනකොට හැමදේම වැඩි වෙනවා ගරු එමතුමා. ඉතින් ඒ වගේ තමයි විශේෂයෙන්ම මම යෝජනා කරනවා දැන් ලෝකේ සෑම රටකම දීවර කර්මාන්තයට ඒ රජෙන් ආධාර කරනවා. දීවර කර්මාන්තය දිනු කරන ගරු එමතුමා මාලදිවයිනේ 150ක් දීවර තෙල් සහන ආධාරය දෙනවා. ඉන්දියාවේ 132ක් තෙල් සහන ආධාරය දෙනවා. සීෂෙල් රාජ්‍යයේ තෙල් 150ක් තෙල් සහන ආධාරය දෙනවා. චීනයේ 121ක් දෙනවා. ජපානයේ 109ක් දෙනවා. 19ක් දෙනවා. කොරියාවේ 9ක් දෙනවා. ඇමරිකාවේ 10ක් දෙනවා. ලෝක සෑම රටකම දීවර කර්මාන්තය දිනු කරන්න කුසි කර්මාන්තය දිනු කරන්න වගේ මෙහෙම ආධාර ලබා දෙනවා. සහන ආධාර ලබා දෙනවා. මේ දීවරයා මූදියන්නේ අරන් තියපු දෙයක් ගේන නෙවෙයි. තිබුණොත් ගෙනව නැත්තම් පාඩු වින්දා. දැන් බෝට්ටු 3000ක් විතර ගැට ගහලා තියෙනවා මහමුදේ වරායවල් වල. ඉතින් මම යෝජනා කරන්නේ මේ ලංකාවේ වරායවල් 23ක් තියෙනවා. මේ වරායවල් 23 ගරු හිටපු ජනාධිපතිතුමා ඔබතුමා දන්නෝ. වරායවල් 23 බෝට්ටු 6500 ලඟු කරලා තියෙනේ වරායවල් 23. ඒ වගේම වරාය නීතිගත සංස්ථාවෙන් තමයි ඩීසල් ගහන්නේ. රජයේ ආයතනේ. එතකොට මාසෙකට මේ බෝට්ටු 6500ට තෙල් ලීටර් 65 ලක්ෂයක් 70 ලක්ෂයක් තමයි යන්නේ. මගේ වාර්තාවල ඔක්කොම ගත්තා 65 ලක්ෂය 70 ලක්ෂයයි. එතකොට 75 ලක්ෂය හරි 70 ලක්ෂය හරි මාසෙකට ඒ වරායට දෙන තෙල් ටිකෙන් ඒ වැට් එක අඩු කරලා ඒ සහනේ අඩු කරලා රුපියල් 2500කට තෙල් ටික ලබා දෙන්න කටයුතු කරන්නයි කියන එක තමයි මම මේ රජයේ මේ ජනතාවගෙන් මේ ජනාධිපතිතුමාගෙන් අමතුමාගෙන් මම ඉල්ලීමක් කරන්නේ මේ දේ නොකරොත් මේ බෝට්ටු 6500ම ගැට ගහලා සිද්ධ වෙනවා කෝටි 3කට ආසන්න ප්‍රමාණයක් මේ දීවරංගේ දෙමව්පියන්ගේ කනකර බඩු ගස් තියලා දේවල් දොරවල් ගස් තියලා මමත් මගේ බෝට්ටුවක් ගහලා දෙන කෝටියක් ලක්ෂ 100ක් ණය අරගෙන දැන් ලක්ෂ 200ක් විතර බෝට්ටුව ගහනවා බාගන්න විදියක් නැතුව තංගල්ලවරය ගැට ගහලා තියෙනවා උඩ තියලා තියෙනවා ඉතින් ඒ වගේ තත්ත්වවල මිනිස්සු වෙරලා තියෙන්නේ මිනිස්සුට අන්න බොන්න විදියක් නැහැ තමන්ගේ දරුවෝ මේ අධ්‍යාපන කටයුතු කරගන්න විදියක් නැහැ දුවා පුතාලාගේ අවස්ථා විස්තර කරන්න විදියක් නැහැ අද මේ තරම් අන්ත අසරණට මේ දීවර කර්මාන්තය වෙරලා තියෙනවා මේ කර්මාන්තය තමයි රජයෙන් අතනපා මිනිස්සු ජීවත් වෙන්නේ මහමුදු රැළබට කාගෙන ලංකාවේ කරන කර්මාන්තයනේ අන්තිම දරුණුකම කර්මාන්තය අන්තිම ජීවිතේ පරතුල යන කර්මාන්තය මේ මිනිස්සුන්ගේ ආරක්ෂාව අද කිසිම සහනයක් ලබා දෙන්නේ නැහැ කිසිම වැඩපිළිවෙලක් නැහැ මේ අමාත්‍යාංශවල කිසිම සැලකිල්ලක් නැහැ දීවර අමාත්‍යාංශය දීවර දෙපාර්තමේන්තුව ඒ වගේම දීවර සංස්ථාව ඒ වගේම වරායගිනි සංස්ථාව ඒ වගේම සීනෝ රායතනය මේ ඔක්කොම දැන් හොරගුවහබ්බටපත් වෙලා හරි අම්බු කරන ව්‍යාපාර මධ්‍යස්ථානයක් බවටපත් වෙලා අමතුමා මේව හොයන්නේ නැහැ අමතුමාගේ නිලධාරි හොයන්නේ නැහැ ඉතින් මේක ජාතික සම්පතක් මේ මහමුද අපේ ජාතික සම්පතක් දීවර අමාත්‍ය ජාතික සම්පතක් මේක මේ විදිහට අපායට යන්න දෙන්න බෑ තේරෙන්නේ නැත්තම් තේරෙන මිනිස්සුන්ට බාර දෙන්න මේ කර්මාන්ත කරන අපරාධයක් මේ කරන්නේ මේ මිනිස්සු තව මාස දෙකක් යනකොට මේ තෙල් සහනාධාරයක් නොලබුණොතින් මේ මිනිස්සුන්ට වසබොන්න සිද්ධ වෙනවා මිනී මරා ගන්න සිද්ධ වෙනවා මූදු යන මිනිස්සු හරියට තරහ ගියොත් අවිවාදු අරගෙන පාට බහිනවා අන්න ඒක හොඳට මතක තියාගන්න ලංකාවේ ඉන්න ජීවරයෝ මහ පාට බැලලා මේ වට කරන්න තියෙනවා අන්න ඒ නිසා කරුණා කරලා මේ ජීවරයන්ගේ ප්‍රශ්න විසඳන්න දීවුරංගේ දේවල් හොරා කන්න එපා මහමුදු ගිහිලා හරි අම්බු වරන් කනේ මිනිසුන්ගේ හොරා කන එකට වැඩිය හොඳයි මිනිසුන්ගේ අසූචි කන එක. ඒ තරම් ජරා නිනිද විදිහට මේ නිලධාරිවරු ඇමතිවරු සභාපතිවරු මේව හොරා කනවා. කැත විදිහට හොරා කනවා. අහිංසක මිනිසුන්ගේ හීරිය මාස හොරා කනවා. අහිංසාකරු ඇමතිතුමා ඔබතුමාට මම කියන්නේ අද ලංකාව වටේම මාදල් තොටුපළවල් තියෙනවා 1000කට කිට්ටු වෙන. සෑම තොටුපළකම ඒ තොටුපළවල් මාදල් තොටුපළවල් වල දීවරයන්ට ඒ ඉන්න වාඩිය ගහ ගන්න බෑ. වාඩිය ගහ ගන්න දෙන්නේ නෑ. අපි යෝජනා කරලා තිබුණා අර පයිබල් වලින් අර රොද මෙව දාලා මේ ටෙන්ට් ගහන්න. ඒ වැඩ පුළුවන් ක්‍රියාත්මක වෙන්නේ නෑ. ඒ වගේම ඒ මාදල් තොටුපළවල මාදල් ලොරු ගොඩට අදින්න බෑ. ඒවා යම් යම් හෝටල් කාර්යෝ පාරවලට අත්පත් කරගෙන. දැන් තංගල්ලේ පත්තිවරායේ මාවැල්ලේ මේ මූද ගොඩ ගලනවා තියොර නංගුරම් පරක් අපි හදන්න මේව කරා අපි මහින්ද රාජපක්ෂ මහතුමත් ගිහිල්ලා අපි වැඩ කරේ අපි ආරම්භ කරපු එතුමත් මාත් ගිහිල්ලා වැඩ පටන් ගත්තා අපේ ආණ්ඩුව කාලේ ආරම්භ කරාට එතුමා සල්ලි දුන්නා නමුත් ඒක කරේ හරියට කරේ නැහැ අපි හදපු සැලසුම ක්‍රියාත්මක කරේ නැහැ ඒ කොන්ත්‍රාත්කාරයෝ මගින් බෙන්ඩ එකක් දාලා අද සීම් පූල්යක් වගේ තියෙන මාවැල්ලේ මූද ඔක්කොම ගොඩ ගලලා මේ ඔරු අදින්න විදියක් නැහැ බෝට්ටු අදින්න විදියක් නැහැ හරිම අසාධාරණයි මිනිස්සු පාට බයින ඔය ඒගොල්ලන්ට ගමට යන්න විදියක් නැහැ මාවැල්ල කාදනේ වෙලා ඉවරයි ඊළඟට තංගල්ලේ මාදල් තොටුපළ අපේ ඇමතුමා කව ජනාධිපති හිටිය මෛත්‍රීපාල සිරිමත් ජනාධිපතිතුමා හම්බන්තොට යන ගමන් අඹිරි ඇමතුමා ළඟට ගියාම අර හෝටලයක් තියෙන කෙනෙක් ඇවිල්ලා අලියුමත් දුන්නම අසංකල දුන්නා මාදල් තොටුපළේ ඔරු අදින්න තැන හෝටලේ හදුවා මිනිසුන්ට ඔරු වැඩ ගන්න විදියක් නැහැ. ඔන්න ඔහමයි කරන්නේ. ලොතේරන නොතේරන නොදන්න මිනිස්සු මේව කරලා දැන් ගරු එමතුමා මට මේ දේ ඉෂ්ට කරන්න. තංගල්ල මාදල් තොටුපළ. ඔක්කොම පරිස්සම වාර්තා කරලා ඒ තාප්පදේ කලින් ඉවත් කරන තීරණයක් ගන්නවා. හෙටම මේ දේ මට ඉෂ්ට කරවන්න. ඒ මාදල් තොටුපළේ ඔරු අදින් තැනක් නැහැ කෝඩේට. මාවැල්ලේ තොටුපළේ ඒ පස්සේ දිහා බලන්න. බලලා මේ කටයුතු ක්‍රියාත්මක කරන්න මම ස්තුතිවන්ත වෙනවා. අපේ අවුරුදු දෙකක් විතර කෑගාලා තංගල් වරාය ගල කඩාගත්ත බෝට්ටු කීපයක් උඩුණා ගලපතු වෙලා මම ස්තුතිවන්ත වෙනවා වරාය ඉදිරි සංස්ථාවේ නිලධාරීන්ට ඒ නිසා මම විශේෂයෙන්ම කියන්නේ ගරු ඇමතුමනි
මන්ත්‍රීතුමා ඔබතුමයි කාලය තව විනාඩියක් කතා කරන්න
පුළුවන් අපේ සීනෝර් ආයතනේ තියෙනවා සීනෝර් බෝට්ටු අංගනේ අද රටට අවශ්‍ය වෙන යාත්‍රාවක් නිර්මාණය කරන්න. මේ වනතේ තියෙනවා ලංකාවට විදේශීය රටවලින් දීවර යාත්‍රා ආනයනය කරන්න සැලසුම් කරලා මේ ව්‍යවස්ථාව තියෙනවා. එහෙම නැයි අපේ තියෙන දිනු රායතනෙන් හොඳ යාත්‍රාවක් නිර්මාණය කරන්න. ඒ වගේම අපේ බෝට්ටුවක් මහමුදු අතරමං වුණාම ගේන්න යන අධිවේගී බෝට්ටුවක් දෙයක් නිර්මාණය කරලා දාන්න. ලංකාවටම දීවරංග මූදේ හසේ දෙපැක් වුණාම ගින්නක් ඇති වුණාම පස්සයක් ඇති වුණාම ගේන්න එකක් නැහැ. නාවික හමුදාවට කතා කරන්න ඕන, ජනාධිපතිතුමාට කතා කරන්න ඕන, තෙල් ගහන්න ඕන. එහෙමනේ අපිට දීවර කර්මාන්තේ බෝට්ටුව මූදේ අතරමං වුණාම ගේන්න අපිට නාවික යාත්‍රාවක් අධිවේගී යාත්‍රාවක් තියෙන්න ඕන. ඒක අපි සැලසුම් කරලා ඔක්කොම කරලා අපි දුන්න අපේ කාලේ කරේ නැහැ. මේ වටිනා කියන සම්පතක් මේ දීවර සම්පත මේක රැකගෙන මේ ජනතාවට සේව කරන ඔබතුමාගේ ශක්තිය ධෛර්ය ලැබෙන්න ගරු ජනාධිපතිතුමනි ඔබතුමා ඉල්ලපු පොරොන්දුව දීවරයන්ට තෙල් ටික සහනාධාරය වැට් එක 10% අඩු කරලා තෙල් සහනාධාරය ලබා දෙන්නේ කියන එක මං ඉල්ලීමක් කරමින් මට අවස්ථාව ලබා දීම ගැන ස්තුතිවන්ත
වෙමි.
දීවරේ කී වෙනකම් යනවද විවාදේ?
ඔව් ඔක්කොම යනවා.
කී වෙනකම්ද? මොකද 53ක් අද 53ක් තියෙනවා.
කටිකු ඉවර වෙනකම් යනවා.
වැට් එකක් තියෙනවා. ඊට පස්සේ මුදල්පත් දැන් විසන්දරේ පන්තියේ වාරි මාර්ග හා දීවර කී වෙනකම් යනවද?
කටිකු අවසන් වෙනතුරු යන්න තමයි තීන්දුව කරේ.
නොබත් දැන් අද මේ වාරි මාර්ගයි දීවරයි කියන්නේ අපේ විවාදේ.
ඔව්. ඉතින් ඔබතුමා ගන්න
විපක්ෂ විවාදේ කි.
උපරිම කාලය ගන්න.
ඔව්. ඒකේ රෑ 7:00 වෙනකන් යන්න පුළුවන්ද? රෑ 7:00 වෙනකන් යන්න පුළුවන්ද?
ඒක ඒ වෙලාවට බලමු මොකද වෙන්නේ කියලා. මොකද මේ අනිත් තවත් විවාදයක් නියම කරලා තියෙනවනේ. නමුත් අපේ මේ
දැන් 53ක් තියෙනවනේ. අද 53ක්
තුනම එකට විවාද කරන්න.
එකට
එකට
නෑ 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 එහෙම විවාද කරන්න බෑ. ස්ථාවර නියෝගවලට
පත හැදී එහෙමනේ කලේ.
ස්ථාවර නියෝගවලට පත හැදී
ඊයේත් එහෙමනේ මන්ත්‍රීතුමා කරේ.
ඔබතුමා කියවන්න ඔබතුමා ගයිඩ් ලිස්ට් එක පෙන්නන්නකෝ. පළවෙනි එක ඉස්සෙල්ලා ගන්න ඕන.
දැන් මන්ත්‍රීතුමා
නෑ නෑ ඔබතුමා පහත් එක තර කරන්න එපා මේ වගතිය කියවන්නකෝ. 75-3 විසර්ජන පරතක් තියෙන වෙලාවක වෙන පළක් ගන්නව නම් ඉස්සෙල්ලා විසර්ජන පරතේ ඉවර කරලා ඉන්න ඕන.
එහෙම තමයි. එහෙම තමයි. හරි.
එතකොට ඒ කීයේ ඉවර කරන්නේ?
කතා ඉවරනම් ඉවරයි.
වෙලාවක් නැහැ.
උපරිම වෙලාව දෙනවා.
එහෙනම් රෑ 8 වෙනකන් යනවා දෙනවා.
ඉතින් යන්න පුළුවන් නම් යන්න.
අර එහෙනම් යමු රෑ 8 වෙනකන්. එහෙනම් ආයිත් වෙනස් කරන්න එපා.
එහෙම යන්න සූදානම්. එහෙම යන්න සූදානම් නම් දෙපැත්තම මට
මේ
එතු ඔබතුමාලාගේ කතික ලයිස්ට්‍රිය මුළු කාලය දෙනවා.
මම යෝජනා කරනවා සභාවේ එකඟතාවය මත මොකද වැදගත් විෂයන් ගණනාවක් සාකච්ඡාට භාජනය වෙන්නේ. දීවර ශේෂ්ත්‍රය ඇතුළුව අපි ලන්ච් අවර් එකයි සහ
ඒකේ වෙනවට
බලන සහ අවස්ථා නෑ සහ හවසට වැඩිපුර කතිකරන්න අවශ්‍ය වෙලාවත් ලබා දෙන්න කියලා නෑ අපිට පැහැදිලි කරගන්න ඕනේ මෙන්න මේ කාරණා. දැන් මේ වෙන විට මේ විවාදය මේ විෂයට අනුකූලව ක්‍රියාත්මක වෙනවා. ඒ පිළිබඳව ඡන්ද විමසීමෙන් පසුව අපි ආරම්භ කරනවා වැට් එක පිළිබඳ විවාදය. එහෙම නේද කතා නැහැ.
ඔව්.
වැට් එක පිළිබඳව විවාදය අවසානයේ තමයි ඡන්දය ලබා ගැනීම. එතකොට මේ වැට් එක පිළිබඳව විවාදයට වෙන් වෙන කාල වේලාව සහ ඒ කතික ලයිස්තු ඒ පිළිබඳව කිසිම අවබෝධයක් නැති නිසා තමයි මේ ප්‍රශ්නේ ඇහුවේ. මොකද මම ඔබතුමාට පැහැදිලි කරන්නට ඕන අත් වශයෙන්ම මේ වැට් එක නිසා මේ රටේ මිනිස්සු පුදුම දුකකට පත් වෙන්නේ. පුදුම අහේනියකට පුදුම පීඩලයකට
අසහනයකට
පත් වෙන්නේ. ඒ නිසා අපිට අවශ්‍යයි විවාදයක්.
හරි බොහොම ඉස්සෙල්ලා.
විවාදයක් අවශ්‍යයි.
බොහොම ඉස්සෙල්ලා.
ඒ විවාදය
විවාදය දෙන්න තමයි රජයේ සූදානම්.
බොහොම ඉස්සෙල්ලා.
ඔව් නිවල්ලන් සෙබන්තුමා කාලේ.
ද විපක්ෂ නායකතුමා කිව්වේ විදිහට අපි ආණ්ඩුව පෑදිරෙම මුදල් පනත පිළිබඳව විපක්ෂයට අයිති සම්පූර්ණ කාලය දෙන්න තීන්දුව කළ තියෙනවා. ඒ නිසා කාලය අපි එතුමාලගේ අඩු කරන්නේ නැහැ. අපි මොකද මේක හැබැයි එකක් කියන්න ඕනේ ගරු කතානායකතුමා. ඊයේ විවාදයේ ඉල්ලුවේ විපක්ෂේ. හැබැයි විවාදයේ ඉල්ලපු විපක්ෂේ විවාදයේ මගහැරලා කියලා රටට වෙන එකක් කිව්වා. ඒ නිසා අපි අදත් විපක්ෂයට ඕන සම්පූර්ණ වෙලාව දෙනවා. මොකද අපි මේ බංකොලොත් වායේ මේ රට මුදව ගන්න දවස් දෙක තුනයි තියෙන්නේ. ඒ නිසා අපි මේක අද සම්මත කරගෙන විවාදයට අවශ්‍ය සම්පූර්ණ වේලාව දීලා රටේ මිනිස්සුන්ව මේ ගොඩනැගීම සඳහා ආසියානු සංවර්ධන බැංකුවෙන් අපිට සල්ලි හම් වෙනවා, මේක IMF එකේ දෙවනි වාරිකේ හම් වෙනවා, World Bank එකෙන් සල්ලි හම් වෙනවා, විදුලි බිල ඉස්සරහට අඩු වෙනවා. ඒ නිසා අපි සම්පූර්ණ වේලාව දීලා මේක සම්මත කරගන්නවා.
ඔව්. ඔව්.
ඔබතුමා රාත්‍රී 12 වෙනකම් වුණා කියන්නේ සූදානම්ද?
බහන්න මේ සභානායක තමයි.
එතකොට මොකද පොයින්ට් ඔෆ් ඕඩර්ස් පොයින්ට් දැන් මේ 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 වැට් එකෙන් කලින් වැට් නොගහපු මේතරේ වැට් ගහන බිලියන 338
ඒක විවාදේ දිගන්න. දැන් ඔබතුමා ඕක හැමතිස්සෙම කියනවානේ.
එක පුද්ගලයෙකුට 20,000ක් වැඩි
තවත් කාලය නාස්ති කරන්නේ නැතුව
20,000ක් හොයාගන්න ඕනේ.
තවත් කාලය නාස්ති කරන්නේ නැතුව බොරුවට කාලය නාස්ති කරන්නේ
නැතුව නෑ බොරුවට දෙරයි
එකඟ වෙලා කතා කරගන්න.
මේ මංගාව තියෙනවා නොවැම්බර් 20 වෙනි සඳුදා අපේ පක්ෂ නායක සභා කටයුතු වාර්තාව. මේකේ පැහැදිලිවම විපක්ෂයේ ඉල්ලීම පරිදි අපි වැට් එක සම්බන්ධ විවිධ දවස්වල වෙන් කරලා තියෙනවා. මේ පාර්ලිමේන්තුවේ එක දවසකට වියදම් කරනවා කෝටියකට වගේ ආසන්න මුදල් ප්‍රමාණයක් මේ විවාදයක් කරන ආසන්න වශයෙන් මේ මුදලක් වියදම් කරනවා. ඒ වියදම් කරලා රටට ප්‍රතිලාභ ලැබෙන රටට හොඳක් වෙන දෙයක් ගේන යෝජනාවක් හින්දා තමයි අපි ඒ යෝජනා පිළිබඳ විවාදයකට යා යුතු හින්දා තමයි රජයක් හැටියට අපි එකඟ වුණේ ඉදිරි දවසම ගන්න. එතකොට ඔබතුමා දන්නවා දවස් 10ක් එක දිගට මේකේ සේවකයෝ වැඩ කරනවා. ඒ අයත් පහසු කාර්යයක් නෙමෙයි ඔබතුමා ඒක අධ්‍යක්ෂකෙන් දන්නෝ. එහෙම තියෙද්දි විපක්ෂයේ ඉල්ලීම පරිදි අපි ඉරිදා දවස දුන්නා. එතකොට විපක්ෂයේ වගකීම තමයි තමන්ගේ විවාදය ඊය කරන්න. නමුත් ඒ අය හිතා මතාම විවාදය නැති කරගන්න ඕන ඉඳන් ඝනපූර්ණේ නැති කරලා කරගත්තා. දැන් අපිට ඒකත් ගැටලුවක් නෑ කතා නායකතුමනි. ඒක වියදම් ඔක්කොම අපරාධයක්. ඒක අපි පිළිගන්න. නමුත් දැන් අද දවසේ අපි යෝජනා කරේ මේ පාර්ලිමේන්තුව තුල එතුමාට කාර්ක සභා අවස්ථාවේදී දෙන සම්පූර්ණ කාලයත් අපි දෙනවා. ඒ වගේම ඊයේ දිනේ ඒගොල්ලන්ගේ වැරද්ද. නමුත් ඒකටත් අපි එකග වෙලාත් කිව්වේ ඕනනම් අපි ඒකටත් කාලය දීලා ඡන්දයකට යනවා. ඒක නිසා අපි මේගොල්ලන් මේ රටට පෙන්වන්න හදනවා අපි මේ ආණ්ඩුව මේකට ඉඩ දෙන්නේ නැහැ කියලා. අපි මෙතුමන්ලා වගකීමක් නැතුව විපක්ෂ වගකීමක් නැති විපක්ෂයක් හැටියට කටයුතු කරේ ඊයේ. ඒක ඔබතුමාලා පිළිගන්න. අපේ රටේ මේ මීට මැයි මාසේ 9 වෙනිදා විපක්ෂ නායකතුමනි මැයි මාසේ 9 වෙනිදා මුළු රටම ගිනි ගත්තා. ගිනි තිබුණා. ඒ නිසා රට එදා ඔබතුමාලා අපි හැමෝම දන්නවා කෝච් පෙට්‍රල් ස්ටේෂන් වල අපි පෝලිං ගිහලා හිටියා. අත්‍යවශ්‍ය වාහන තිබුණේ නැහැ. මේ වගේ කාලයකට පස්සේ රට යම් ස්ථාවරත්වයකට ඇති රාජකාරණ මන්ත්‍රීතුමා පොඩක් නිහඬ වෙන්නකෝ. ඔබතුමාලාගේ කතා කරනකොට මං කියන්නේ නෑ ඔබතුමානේ ස්ථාවර එතකොට වේගෙන එනකොට මේ වැදගත් දේ මේ කරන්න හදන්නේ වැදගත් දේ කරන්න
නෑ ඔබතුමාට බාධා කරන්න බෑ
කතා කරන්න සූදානම් නැහැ
බාධා කරන්න බෑ ඔව් විපක්ෂ නායකතුමා
මොකද ගරු කතා නායකතුමනි ඇත්ත වශයෙන්ම ප්‍රසන්න රණතුංග මැතිතුමා සභාවත් රටත් නොමග යවනවා. අපි පිළිගන්නවා කාරක සභා අවස්ථාවේ විවාදයේ ක්‍රියාත්මක කිරීමේ වගකීම විපක්ෂයට. හැබැයි ඉරිදා තිබුණේ කාරක සභා අවස්ථාව නෙවෙයි. ඉරිදා තිබුණේ ආණ්ඩුව මේ රටේ ජනතාවට නොගහපු වැට් ආදාහනෙනක් ගන්නවා මලමිනියෙක් ගන්නවා උෂ්ම ගන්නනක්
ගන්නවා
කනෝඩක් ගන්නවා මොනෝඩක් ගන්නවා
ඔමි සුති
ඒක ඒගොල්ලෝ ගෙනාවේ
නිර්මලලාල් මහත්මයා කතා කරන්න
එහෙම නොමග යවන්න බෑ
විශ්වාසයෙන් මනාදන්න
ඔව් 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 සබනේ
කාරු කතා නායකතුමනි මිනිස්සු කියන මේ රටේ විපක්ෂ නායකට ඔළුවක් නැහැ කියලා මම ඒක පිළිගන්නේ නැහැ මට හිතෙනවා ඒකද කියලා අපි පැහැදිලුව කිව්වා මේ විපක්ෂයේ ඉල්ලීමට තමයි ඉදා සාකච්ඡා අපි කිව්වේ නැත්තම් සතිය දවසක පය දෙක තුනක් හරි
කතා කරලා මේක සාකච්ඡා ඔතනින් නතර කරන්න
ඔබතුමාලා ඉරිදා දවස් ඉල්ලුවේ මේ මං ගාව
තියෙනවා කරලා විවාදේ ඔතනින් නතර කරලා අපි අද දිනේ කටයුතු කරමු ඔව් අදත් කාලේ නාස්ති කරන්න හදන්නේ ඔව් ඔව් විපක්ෂ නායකතුමා
ඔබතුමාගේ වගකීම තමයි
විපාදයේ ගෙනියන
එක. ප්‍රසන්න රණතුංග මැතිතුමාට කතා කිරීමේ අයිතිය තියෙනවා. එතුමාටත් අවස්ථාව ලබා දෙනවා. නමුත් අපිටත් පිළිතුරක් ලබා දෙන්නට අවස්ථාව ලබා දෙන්න.
ඒකනේ ඔබතුමාලට කාලය දීලා
තියෙන්නේ. මම අහන්නේ ගරු කතානායකතුමනි, ඇයි මේ වැට් එකක් වැඩි කිරීමක් ආවේ? ඇයි? රට බංකොලොත් කරමු හින්දා. කවුද රට බංකොලොත්
කරේ? ආයෝග කියනවානේ.
කවුද රට බංකොලොත් කරේ?
දින දිනපතාවක කියනවා.
මේ අපේ මහින්දරාජපක්ෂ මැතිතුමත් වග කියන්නට ඕන.
විසර්ජන බලයක් කියනකොට විවාද කරන්න නිර්මලනාදන් මන්ත්‍රීතුමා පටන් ගන්න කතාව.
නන්රේ
ගරු විපක්ෂ සංවිධායකතුමනි මේ කාර්ක ස්වභාවය විපක්ෂයට දින කාලේ ලැබෙනවා. එතකොට ඒක අඩුවීමක් වෙන්නේ නැහැ. ඊළඟට ඒක අවසන් වෙච්ච වහාම අද උදේ යෝජනා සම්මත කරපු ආකාරයට ඊයේ ඉතුරු කාල සීමාව ගන්නවා. ඒකෙත් ඔබතුමන්ලගේ කාලේ ලැබෙනවා. එච්චරනේ ඕනේ.
හරි මේ නිර්මලනාදන් මන්ත්‍රීතුමා කතා කරන්නේ. මොනබල් නිර්මලනාදන් you start your speech.
நன்றி சபைனவர்களே இன்று கடத்தொழில் அமைச்சு நீர்ப்பாசன அமைச்சு ஆகிய இரண்டு அமைச்சுகளினுடைய 2024 ஆண்டுக்கான விவாதம் நடைபெற்றுக் கொண்டிருக்கிறது. குறிப்பாக நீர்ப்பாசன அமைச்சை பொறுத்தவரையில் இரண்டு பிரதானமான விடயங்கள் அங்கு இருக்கிறது. குறிப்பாக ஒன்று நீர்ப்பாசனம், இரண்டாவது மகாவலி. இந்த நீர்ப்பாசன அமைச்சினுடைய விடயங்கள் தொடர்பாக நேற்று முன்தினம் கடந்த வெள்ளிக்கிழமை நடைபெற்ற நீர்ப்பாசன அமைச்சருடைய ஆலோசனை கூட்டத்தில் ஒரு சில கோரிக்கைகள் முன்வைக்கப்பட்டது. அதனுடைய முயற்சியை இராஜாங்க அமைச்சர் சசீந்திர ராஜபக்ஷ அவர்கள் எடுப்பதாக கூறியிருந்தார். இருந்தாலும் அதை விரைவுபடுத்த வேண்டும் என்று நான் கேட்டுக்கொள்கிறேன். குறிப்பாக மன்னார் மாவட்டத்தில் 30,000 ஏக்கர் நெற்களை உற்பத்தி செய்வதற்கு நீர்ப்பாசனமாக பயன்படுத்தப்படுகின்ற பிரதான குளம் கட்டுக்கரை குளம். அந்த குளத்துக்கு கீழ் 162 சிறிய குளங்கள் இருக்கிறது. அந்த சிறிய குளங்களின் ஊடாகத்தான் அந்த நெற்பயிற்சிக்கு விவசாயத்திற்கு நீர்கள் வழங்கப்படுகிறது. அந்த இரு கட்டுக்கரை குளத்துக்கு வருகின்ற நீர்வரத்து வாய்க்கால் 28 கிலோமீட்டர் கடந்த 30-40 வருடங்களாக துப்புரவு செய்யப்படவில்லை. அது துப்புரவு செய்யப்படும் காரணத்தினால் அந்த நீர்வரத்து வாய்க்கால்களில் மரங்கள் முறிந்து மரங்கள் காய்ந்து விழுந்திருக்கிறது. அப்படி இருக்கின்ற போது நீர்கள் வருவது தாமதப்படுகிறது. மரங்கள் முறிந்திருக்கின்ற காரணத்தினால் அந்த நீர்கள் வந்து கட்டுக்கரை குளத்துக்கு வராமல் வேறு இடங்களுக்கு செல்வதற்குரிய சந்தர்ப்பங்கள் அமைகிறது. ஆகவே இந்த விடயங்கள் தொடர்பாக மிக விரைவில் அந்த 28 கிலோமீட்டரை செய்ய வேண்டும் என்று நான் கேட்டுக்கொள்கிறேன். அதே நேரத்தில் 2 அடி உயர்த்த வேண்டும். கட்டுக்கரை குளத்தில் தற்பொழுது அங்கு செய்கின்ற போது சிறுபோகத்திற்கு முற்றுமுழுதாக நீர் பற்றாக்குறை இருக்கிறது. ஆனால் தற்பொழுது மழைக்காலங்களில் கட்டுக்கரை குளத்துக்கு வருகின்ற நீர் வந்து கடலுக்கு செல்கிறது. ஆகவே அங்கிருக்கின்ற நிலைமைகளை கருத்தில் கொண்டு அந்த கட்டுக்கரை குளத்தை 2 அடி உயர்த்த வேண்டும் என்று நான் கடந்த வெள்ளிக்கிழமை கூட்டத்தில் கேட்டிருந்தேன். அமைச்சர் அவர்கள் பவித்ரா வன்னியாட்சி அவர்கள் அதற்கு உரிய ஒரு குழுவை நியமித்திருக்கிறார். நினைக்கிறேன் ராஜாங்க அமைச்சர் தலைமையில் வன இலாகா திணைக்களம், வன ஜீவராசி திணைக்களம், நீர்ப்பாசன திணைக்களம் ஆகிய 3 திணைக்களங்கள் அடங்கலாக அது தொடர்பாக ஆராய்ந்து ஆகவே அந்த விடயங்கள் தொடர்பாகவும் மிக விரைவில் முயற்சி எடுக்க வேண்டும் என்று கேட்டுக்கொள்கிறேன். அடுத்ததாக கௌரவ முன்னாள் அமைச்சர் சமல் ராஜபக்ஷ அவர்கள் லோகமல்வத்தோயா திட்டத்தை ஆரம்பித்தார். குறிப்பாக வவுனியா மாவட்ட மக்களுக்கு குடிநீருக்காகவும் மன்னார் மாவட்டத்தினுடைய விவசாயத்தை மேம்படுத்துவதற்காகவும் அந்த திட்டம் ஆரம்பிக்கப்பட்டது. ஆனால் பொருளாதார நெருக்கடியின் காரணமாக அந்த திட்டம் கிடப்பில் போடப்பட்டிருக்கிறது. அதற்குரிய ஆய்வுகள் நடைபெறுகிறது. ஆனால் அதை பெறுவதற்குரிய பணங்கள் தற்பொழுது அரசாங்கத்திடம் இல்லை. அது தொடர்பாக வெளிநாட்டு உதவிகள் தொடர்பாகவும் அமைச்சர் பரிசீலிக்க வேண்டும் என்று கேட்டுக்கொள்கிறேன். அதே நேரத்தில் மகாவலி அதிகார சபை குறிப்பாக வவுனியா முல்லைத்தீவு மாவட்டத்தில் 1988 எல்வலயமாக கெசட் பண்ணப்பட்டு இன்று 35 வருடங்கள் முடிந்திருக்கிறது. இந்த 35 வருடங்களில் அந்த மகாவலி எல்வலயம் ஊடாக வவுனியா முல்லைத்தீவு மாவட்டங்கள் இருக்கின்ற பல்வேறு தமிழர்களுடைய பூர்வீக நிலங்கள் அது பறிக்கப்பட்டு தென்பகுதி மக்களுக்கு அது ஒரு நீண்டகால குத்தகையின் அடிப்படையில் வழங்கப்பட்டிருக்கிறது. ஆகவே இந்த மகாவலி அதிகார சபை என்பது அதிகார சபை குறிப்பாக ஏற்கனவே கிழக்கு மாகாணத்தில் தமிழர்களுடைய இனவிதாசாரத்தை மிகவும் குறைத்திருக்கிறது. அதேபோல் தற்பொழுது வன்னி பெருநிலப்பான வவுனியா முல்லைத்தீவு மாவட்டங்களில் தமிழர்களுடைய இன வீதாசாரத்தை குறைப்பதற்கு அந்த மகாவலி அதிகார சபை தொடர்ச்சியாக செயற்பட்டுக் கொண்டு வருகிறது. இந்த 35 வருடங்கள் கடந்தும் இன்றுவரை வவுனியா முல்லைத்தீவு மாவட்டத்தில் எந்தவித ஒரு தமிழருக்கு எந்தவிதமான மகாவலி அதிகார சபையினுடைய அனுமதி பத்திரம் இன்று வரை கிடைக்கவில்லை. மிகவும் ஒரு வேதனையான விடயம் என்பதை இந்த சபையில் நான் பதிவு செய்ய விரும்புகின்றேன். அடுத்ததாக கடத்தொழில் அமைச்சு. இந்த கடத்தொழில் அமைச்சு என்பது மிகவும் இலங்கையை பொறுத்தவரையில் நான்கு புறமும் கடலால் சூழப்பட்ட ஒரு தீவாக இருக்கிறது. அண்மையில் இந்தியாவினுடைய கடல், இலங்கையினுடைய கடல் இரண்டும் அந்த சரியான ஒரு நேர்சீர் இல்லாத காரணத்தினால், குறிப்பாக புத்தளம் மாவட்டத்தினுடைய கல்புட்டி பிரதேசம், மன்னார், கிளிநொச்சி, யாழ்ப்பாணம், முல்லைத்தீவு, திருவண்ணாமலை போன்ற மாவட்டங்களில் இருக்கின்ற மீனவர்கள், குறிப்பாக இந்திய படகுகளினுடைய அத்துமூறிய எங்களுடைய எல்லைக்குள் வந்து மீன்பிடிப்பதும், அதே நேரத்தில் எங்களுடைய மீனவர்களுடைய படகுகளை சேதமாக்குவதும், எங்களுடைய கடல் வளங்களை அழிப்பதுமாக தொடர்ச்சியாக நீண்ட காலமாக நடைபெற்று வருகிறது. இதுபடியும் தொடர்பாக அண்மையில் நான் நினைக்கின்றேன், கடந்த ஒரு வாரத்துக்கு முன்பு அமைச்சர், கடத்தொழில் அமைச்சர், ராஜாங்க அமைச்சருடைய ஆலோசனை கூட்டத்தில் எதிர்கட்சி அல்லது ஆளுங்கட்சி பாராளுமன்ற உறுப்பினரால் ஒரு கோரிக்கை விடப்பட்டது. என்னென்று சொன்னால், இந்திய இழுவப்படகுகள் தொடர்பாக இந்திய தூதுவருடன், இந்திய தூதுவருடன் ஒரு சந்திப்பை பாராளுமன்ற உறுப்பினர்கள் மேற்கொள்வதற்கு ஒழுங்கு செய்து தரும்படி கேட்டிருந்தது. அதற்கு அமைச்சும் நடவடிக்கை எடுப்பதாக கூறியிருந்தார்கள். அது ஒன்று இந்திய தூதரகத்திலாக இருக்கலாம் அல்லது பாராளுமன்றத்திலாக இருக்கலாம். அப்படி ஒரு இருக்கின்ற போது இங்கு மக்களுடைய பிரச்சனையை அல்லது கடத்தொழிலாளர்கள் இந்திய இழுவைப்படைகளால் ஏற்படுகின்ற பிரச்சனைகளை அதை நேரடியாக இந்திய துணை தூதுவருக்கு, இந்திய தூதுவருக்கு மன்னிக்கவும், இந்திய தூதுவருக்கு அதை நேரடியாக விளங்கப்படுத்தக்கூடிய சந்தர்ப்பத்தை அமைச்சு ஏற்படுத்தி தர வேண்டும் என்று கேட்டுக்கொள்கிறேன். அடுத்ததாக கௌரவ பிரதி சமன் அவர்களே, தற்பொழுது இலங்கை வந்து நான்கு புறமும் கடலால் சூழப்பட்ட ஒரு பிரதேசமாக இருந்தும் இன்று வரை இலங்கையில் இருக்கின்ற வைத்தியசாலைகளுக்கு இலங்கையில் இருக்கின்ற வைத்தியசாலைகளுக்கு மீன்கள் வெளிநாடுகளில் இருந்துதான் இறக்குமதி செய்யப்படுகிறது. இது தொடர்பாக நான் ஏற்கனவே அவருடைய கூட்டத்தில் தெரியப்படுத்தி இருக்கின்றேன். அது என்னவென்று சொன்னால், அது சுகாதார அமைச்சு ஏற்கனவே ஒரு தலப்பத்தென்ற மீனை சிபார்சு செய்ததாகவும், அந்த மீன் இலங்கையில் பிடிபடுவது குறைவாக இருக்கின்ற காரணத்தினால் அந்த மீனை வெளிநாடுகளிலிருந்து இறக்குமதி செய்கிறார்கள். இலங்கைக்கு, இலங்கையினுடைய வைத்தியசாலையினுடைய தேவைகளுக்கு மீன்கள் இறக்குமதி செய்வதென்பது ஒரு ஏற்றுக்கொள்ள முடியாத, பொருளாதார ஒரு நிபுணத்துவம் அற்ற ஒரு செயலாக இருக்கிறது. ஒன்று, அந்த தலப்பத்து மீனை இலங்கை மீனவர்கள் பிடிப்பதற்குரிய வழிவகைகளை கடத்தொழில் அமைச்சு ஏற்படுத்தி கொடுக்க வேண்டும். ஏனென்றால் எங்களுடைய கடல்களும் தலப்பத்து இருக்கிறது. அதை பிடிப்பதற்குரிய தொழில்நுட்ப ரீதியான வசதிகளையும் அல்லது சர்வதேச கடற்பரப்பில் பிடிக்கக்கூடிய படகுகளை மானியமாக அல்லது நீண்டகால கடன் அடிப்படையில் குறைந்த வட்டி அடிப்படையில் அதை வழங்கி அதை பிடிப்பதற்குரிய நடவடிக்கை எடுக்க வேண்டும். அல்லது இலங்கையில் பிடிபடுகின்ற மீன்களை வைத்தியசாலைக்கு பாவிக்கின்ற வகையில் ஒரு சுகாதார அமைச்சுடன் கலந்தாலோசனை செய்து அதற்குரிய தீர்வு எடுக்க வேண்டும். அப்படி எடுத்தால் மாத்திரம்தான் இந்த இறக்குமதி செய்யப்படுகின்ற மீன்களை இல்லாமாக்க முடியும். என்றால் இங்கு தற்பொழுது எரிபொருளுடைய விலை பொருளாதார என்னுடைய கட்சி இரண்டு உறுப்பினர்களை ஒவ்வொரு நிமிடம் எடுத்து இன்னும் இரண்டு நிமிடம் தாருங்க. நன்றி பிரதேசவன் அவர்களே. இந்த அந்த மீனை பிடிப்பதற்குரிய வழிவகைகளை ஏற்படுத்தி கொடுக்க வேண்டும். அப்படி இல்லாவிட்டால் அதற்குரிய மீனை இங்கு பிடிபடுகின்ற மீன், இந்த பொருளாதார நெருக்கடியிலேயும் மீனவர்கள் சென்று மீன் பிடித்து இங்கு வருகின்ற போது அதற்கு சரியான சந்தை பெறுமதி சில வேளைகளில் கிடைப்பதில்லை. அப்ப அவர்களுடைய பல மீன் சந்தைகளுக்கு, பெரிய மீன் மார்க்கெட்டுகளுக்கு நாங்கள் சென்ற போது நான் சென்றபோது அவர்கள் கூறுகிறார்கள், வெளிநாட்டிலிருந்து மீன் இறக்குமதி செய்வதால் எங்களுடைய மீன்கள் விற்பனைக்கு செய்ய முடியாமல் இருக்கிறது. எரிபொருளுடைய விலை, தற்பொழுது போட்டு இன்ஜின் உபகரணங்களுடைய விலை, அதற்குரிய செலவுகள் அதிகரித்திருக்கிறது. ஆகவே அவர்களுடைய மீனை, இலங்கையில் பிடிக்கப்படுகின்ற மீன்களை வைத்தியசாலையினுடைய பயன்பாட்டுக்கு பெறுவதற்கு அரசாங்கமும் கடத்தொழில் அமைச்சும் நடவடிக்கை எடுக்க வேண்டும். ஏனென்று சொன்னால் இது ஒரு மிகவும் வேதனையான விடயம். ஏனென்றால் எங்களுடைய கடத்தொழிலாளர்கள் மீன்களை பிடித்து இந்த சூறாவளி பெரிய ஒரு கஷ்டத்தின் மத்தியில் தங்களுடைய உயிர்களை பயணம் வைத்து அவர்கள் சென்று மீன் பிடித்து வந்தால் அதற்குரிய சரியான ஒரு நிரந்தர சந்தை பெறுமதி கிடைப்பதில்லை. அப்படி இருக்கின்ற போது வெளிநாடுகளிலிருந்து மீன்களை இறக்கி இலங்கையில் இருக்கின்ற அனைத்து வைத்தியசாலைகளுக்கும் பல மெட்ரிக் டன் மீன்கள் இறக்குமதி செய்யப்படுகிறது. ஆகவே இந்த இறக்குமதி செய்யப்படுகின்ற மீன்களை கட்டுப்படுத்துவதாக இருந்தால் இந்த இரண்டில் ஒரு வழியை உடனடியாக செய்ய வேண்டும். நான் நினைக்கிறேன் ராஜாங்க அமைச்சர் இதுக்கு குறிப்பு புரிந்து கொள்வார் என்று. ராஜாங்க அமைச்சர் அவர்களை இந்த மீனை சுகாதார அமைச்சருடன் ஒரு கலந்தாலோசனை ஏற்படுத்தி இங்கு பிடிபடுகின்ற மீன்களை உடனடியாக வைத்தியசாலையினுடைய பாவனைக்கு எடுப்பதற்குரிய நடவடிக்கையை நீங்க எடுக்க வேண்டும் என்று நான் இந்த சபையில் கேட்டுக்கொள்கிறேன். நன்றி.
ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, අද දින ඉතාම වැදගත් අමාත්‍යංශයක් වන ධීවර අමාත්‍යංශය ගැන අපි අද විවාද කරන අවස්ථාවේදී මෙම රජයේ වගේම ජනාධිපතිතුමා ධීවරයන්ට සහ අපිට දුන් පොරොන්දු අද කඩවෙලා තියෙනවායි කියලා අපිට මේ අවස්ථාවේදී ඉතාම කනගාටුවෙන් ප්‍රකාශ කරන්න සිද්ධ වෙනවා. ධීවර අමාත්‍යතුමත් දන්නවා මේ රජය ධීවරයන්ට තෙල් සහනාධාරයක් දෙන්නට එදා කටයුතු කරනවායි කියලා කිව්වා. නමුත් අද අවුරුද්දකට වඩා අද ඒක ගත වෙලා තියෙනවා. නමුත් අද දිලිප් වෙදාරච්චි මන්ත්‍රීතුමා කිව්ව පරිදි තෙල් සහනාධාරය දීමට කටයුතු කළා නැහැ. විශේෂයෙන්ම එතුමා කිව්ව පරිදි මේ අමාත්‍යංශයේ යටතේ ධීවර වරායවල් වල ඒ තෙල් ලබා දීමේ වැඩපිළිවෙළක් කරන්න පුළුවන්කම තිබියදී විශේෂයෙන්ම මේ සහනාධාරය අනිත් රටවල් වලින් අපේ අසල්වැසි රටවල් වලින් ඒ ධීවරයන්ට ලබා දෙද්දිත් අපේ ධීවරයට ඒ කරපු අසාධාරණයට අපේ බලවත් විරෝධය අපි මේ අවස්ථාවේදී පළ කරනවා. විශේෂයෙන්ම අපි අමාත්‍යතුමාගෙන් අහන්න කැමති මේ ධීවර අමාත්‍යංශයේ වගේම ධීවර වරායවල තියෙන ඒ ෂෙඩ් ටික IOC එකට දෙන්න ඔබතුමාගේ මොනහරි සැලස්මත් තියනවාද කියලා. මොකද එහෙම ධීවරයෙන් අපිට යම් තොරතුරු ලැබිලා තියෙනවා. ඒ හින්දා ඒ පිළිබඳව පැහැදිලි කිරීමක් කරන්න කියලා මේ අවස්ථාවේදී අපි කියනවා. ඒ වගේම මේ අපේ රටේ විශාලතම අපනයනය වෙලා තියෙන්නේ යෙලෝෆින් ටියුනා ඒ මත්ස්‍ය වර්ගය, කෙලවල්ල මත්ස්‍ය වර්ගය. විශේෂයෙන්ම මේ මත්ස්‍ය වර්ගය දැන් වෙනකොට ඉන්දියන් සාගරයේ ඉතාම අඩු වෙලා තියෙනවා. ඒ හින්දා ඉන්දියන් ඕෂන් ටියුනා කමිෂන් එක සැලස්මක් ඉදිරිපත් කළා තියෙනවා මේක සස්ටේනබල් හාවෙස්ටිං ප්‍රැක්ටිස් එකකට යන්න ඕනේ කියලා. ඒ වගේම ඒ සියලුම රටවල් එකතු වෙලා යම්කිසි සීමාවක් දාලා මේක කරලා නැවත මත්ස්‍ය ජනගහනය ඒ යෙලෝෆින් ටියුනා වැඩි කිරීමේ සැලස්මක් ක්‍රියාත්මක කරන්න ඕනේ කියලා. ඒ සඳහා මේ ශ්‍රී ලංකාව ගන්න පියවර මොනවද කියලා මේ වස්තවේ අපි අහනවා. ඒ වගේම මෙම අපේට බහුදින යාත්‍රාවලින් ගේන මත්ස්‍ය 50% හරියට මේක තැලිලා පොඩි වෙලා හරියට මේක හැන්ඩල් කරන් 60% හැන්ඩල් කරන්න නැති හින්දා අපිට විශාල ප්‍රශ්නයක් වෙලා තියෙනවා. ඒ වගේම අයිස් හරියට දාන්න නැති හින්දා ඒ හින්දා ඒ පිළිබඳව ධීවරයන් දැනුවත් කරලා ඒ වගේම තාක්ෂණය අපිට වෙන රටවල් වලින් ගෙනෙල්ලා ඒ සඳහා වැඩපිළිලක් මොනවද ක්‍රියාත්මක කරන්නේ විශේෂයෙන්ම බහුදින යාත්‍රා නවීකරණ වැඩපිළිලකට අපිට මේ අවස්ථාවේදී යන්න වෙනවා ඒ සඳහා කොහොමද ආයෝජනය කොහොමද හොයාගන්නේ කියන ලොකු ප්‍රශ්නයක් තියෙනවා අපේ රටට ඒ සඳහා වැඩපිළිලක් අපිට අවශ්‍යයි ඒ වගේම මේ වැට් එක හින්දා අපේ සාමාන්‍ය දීවර ජනතාවට විශාල ප්‍රශ්නයක් වෙලා තියෙනවා මේ පාර්ලිමේන්තුවේ වැඩියෙන්ම කතා කරන්නේ ගොවිය ගැන නමුත් ගොවි ජනතාව හා සමානව මේ දීවර ජනතාව ගැනත් අපේ ඒ දීවර ජනතාවගේ සංඛ්‍යාව අඩු වුණත් ඡන්ද පදනම අඩු වුණත් අපි කීප දෙනෙක් ඒ දීවර ජනතාව වෙනුවෙන් අපි මේ අවස්ථාවේදී පෙනී හිටිනවා ඒ දීවර ජනතාව දැන් වෙනකොට හෝස් පවර් 40 එන්ජිමක් ගන්න ලක්ෂ 10කට වඩා ඇමතුමනි වියදම් කාණ්ඩ සිද්ධ වෙලා තියෙනවා. එතකොට වැට් එක වැඩනහම ඒක විශාල වැඩිවීමක් වෙනවා. ඒ වගේම හෝස් පවර් 25 එන්ජින් එක 6 ලක්ෂ 90000ක් වෙනවා. බෝට්ටුවක් 4 ලක්ෂ 50000ක් වෙනවා. දැල් පීස් එකත් 35000ක් වෙනවා. ඒ වගේම භූමිතෙල් එතුමන්ට ලීටර් 20ක් ඔයිල් පෙට්‍රල් දාලා යනකොට රුපියල් 7000ක් වෙනවා. ලීටර් 30ක් ගත්තොත් එහෙම ඒක 9000ක් 10000ක් වගේ වැඩි ප්‍රමාණයකට යනවා. ඉතින් ඒ හින්දා ඒ පිළිබඳව අවධානය යොමු කරලා මේ දීවරයන්ට මේ දීවර කර්මාන්තය මේ රටේ තියෙන මාළු මිලත් එක්ක කරගෙන යන්නට අධ්‍යයනයක් කරලා මේකේ ක්‍රමවේදයක් ඔබතුමා පෙනී හිටින්න ඕනේ. ඔබතුමා කැබිනට් එක ඇතුලේ දීවරයා වෙනුවෙන් පෙනී හිටින්න ඕනේ. අග්‍රාමාත්‍යතුමා ඒ වගේම විදේශ ඇමතිතුමා එදා පැනලා ගියා මම අහපුවම ප්‍රශ්නේ ඉන්දියන් දීවරයන්ට පර්මිට් ක්‍රමයක් දෙන එක ඔබතුමා ඒකට විරුද්ධ වෙන්න ඕනේ. ඉතින් ඒ හින්දා ඒ පිළිබඳව විශාල දීවරයන්ට අවධානමක් තියෙනවා. ඒ හින්දා ඒ දීවරයන් වෙනුවෙන් පෙනී ඉඳලා දීවරයන්ට ආරක්ෂාව ලබා දීලා ඒ වගේම දීවරයට මේ දීවර කර්මාන්තේ කරන්න පුළුවන් මොඩල් එකක් මේ රටේ හදන්න ඕනේ. මේ දීවරයා වියදම් කරන බෝට්ටු වලට, එන්ජින් වලට, දැල් වලට ඒ වගේම පර්මිට් ගන්න ඒ ඔක්කොම ගියාම ඒ වගේම ලේබර් කෝස්ට් එක ගියාම ඒ දීවර කර්මාන්තේට යම්කිසි ප්‍රොෆිට් එකක් තියෙන්න ඕනේ. ඒක නැතුව මේ රටේ දීවර කර්මාන්තේ ගරු ඇමතුමනේ ඉතුරු වෙන්නේ. ඒ වගේම මට අද වෙලා නැති හින්දා
තමිනිත්තු දෙක කාලයක්
තියෙනවා විනා වෙලාව නැති හින්දා ගරු ඇමතුමනේ අපේ රටේ ඉස්ස කර්මාන්තේ. දැන් ඉස්ස කර්මාන්තය වනාමි ඒ ඉස්ස හඳුන්වා දීමත් එක්කම අපිට තේරෙනවා මේ යම්කිසි සමාගම් දෙකක් තුනක් මේක ඒකාධිකාරියක් කරන්න යනවා. අපිට ඉස්සෝ ඉතාම කුඩා ඉස්සෝ ෆාම්ස් තියෙන කට්ටිය අපිට කම්ප්ලේන්ට් කරලා තියෙනවා. විශේෂයෙන්ම මේ වනාමි මේ හැචරිස් ඔබතුමාලා ඒ අනුමැතිය දීලා තියෙන්නේ කීප දෙනකට. ඒ වගේම ඒකේ ෆීඩ් එක ගේන්න මං හිතන්නේ 5-6 දෙනෙක්ට දීලා තියෙනවා ෆීඩ් එක ගේන්න. ඒ වගේ අර ඒකාධිකාරියක් ඒගොල්ලෝ පවත්වාගෙන ගිහිල්ලා අර පොඩි පොඩි ඉස්සෝෆාම් වසා දැමීමේ උපක්‍රමයක් ඒගොල්ලන් පාවිච්චි කරනවායි කියලා. ඒ හින්දා ඒක එක සමාගම් දෙක තුනකට ගියොත් එහෙම ඒක විශාල ප්‍රශ්නයක් වෙනවා. ඒ වගේම ඉස්සෝ ප්‍රතිඅපනයනය කරනවායි කියලා ඉන්දියාවෙන් ගෙනෙල්ලා මේ රටේ වෙළඳපොළට මුදා හරිනවායි කියලා විශාල චෝදනාවක් තියෙනවා ඇමතුමනි. ඉතින් ඒ හින්දා මං හිතන්නේ දැන් නිලධාරින්ගෙන් ඇහුවොත් ඔබතුමාට කියයි ඔක්කොම හරි මේ මේ කිලෝ ගාන ගෙනාව කිලෝ ගාන ඇරියයි කියලා. නමුත් ඉන්දියාවේ ඉස්සෝ ගෙනෙල්ලා විශේෂයෙන්ම ඉතාම සුළු මුදලකට මේ රටට මුදා හැරලා මේ වෙළඳපොළට අපේ මේ රටේ තියෙන කුඩා පරිමාණ ඉස්සෝ ගොවි පොළවල් වසා දැමීමේ වැඩපිළිලක් ක්‍රියාත්මක එක එක සමාගමකින් ක්‍රියාත්මක වෙනවායි කියලා ඔබතුමා දන්නවා ඇති. ඒක චෝදනාව තියෙනවා. ඉතින් ඒ හින්දා විශේෂයෙන්ම ඇන්ටි කම්පිටිටිව් ප්‍රැක්ටිසස් ඒ වගේම ඇන්ටි ට්‍රස්ට් මේ ඒ තියෙන නීති ක්‍රියාත්මක කරලා විශේෂයෙන්ම මේක ඒකාධිකාරියක් කරන්න දෙන්න එපා. මොකද අපි දන්නවා
කාලය අවසන් කරනවා.
මම මට මිතුව දෙන්න ප්‍රතිඅපනයනය කරනවායි කියලා මේ රටේ රේගුවත් අල්ලගෙන ඒ වගේ මේ අමාත්‍යංශත් අල්ලගෙන වෙන වෙන දේවල් විශාල ජාවාරම් ගියා. ඒ වගේම ඔබතුමා දන්නවා දැන් හාල්වල ඒකාධිකාරියක් මෝල් කීපයක පවත්වාගෙන යාම තුලින් අපේ රටේ ජනතාවට විශාල ලෙස වන්දියක් අපිට ගෙවන්න සිද්ධ වුණා මේ හාල් මිල ඉහළ යාම සහ රජයට පාලනය කරන්න බැරිවීම. ඒ හින්දා මේ ඉස්සෝ වලටත් ඒක කරන්න දෙන්න එපයි කියමින් මම කතාව
බොහොම ස්තුතියි ඔබතුමන ගරු පවිත්‍රා දේවි වන්නේ ආරච්චි මැතිණිය ඔබතුමියට මිනිත්තු 15ක කාලයක්
ගරු නියෝජ්‍ය කතානායකතුමනි රජය විසින් පාර්ලිමේන්තුවට ඉදිරිපත් කරනු ලබන විශාල ජන කෙටුම්පත් පිළිබඳ දෙවනවර කියවීමේ වාරිමාර්ග පිළිබඳ විවාදයේදී වාරිමාර්ග අමාත්‍යවරයා ලෙස මාසතු වගකීම අනුව වාරිමාර්ග ශේෂ්ත්‍රයේ පසුගිය කාලය තුළ සිදු වූ සංවර්ධනයන් පිළිබඳව පුළුල් අදහස් කීපයක් ඉදිරිපත් කිරීමට අපේක්ෂා කරනවා. සමෘද්ධිමත් වාරි උරුමයක් විසින් පෝෂණය කරනු ලැබූ වාරි ශිෂ්ටාචාරයක් ලැබීම ශ්‍රී ලංකාව ලබපු අගනා දායාදයක්. ක්‍රිස්තු පූර්ව 4 සියවසේ සිට පඬුවස් දෙව් රජතුමා ඉදිකළ පඬාවැවේ සිට ශ්‍රී වික්‍රම රාජසිංහ රජු විසින් ඉදිකළ මහනුවර කිරිමූද වැව දක්වා දීර්ඝ ඉතිහාසයකට අපි උරුමකම් කියනවා. අපේ රටේ ඉතිහාසයේ වාරි කර්මාන්තයේ ස්වර්ණමය යුගය ලෙස මහා පරාක්‍රම බාහු රජතුමාගේ යුගය අපි සලකනවා. අහසින් වැටෙන එක දියමිදක්වත් ප්‍රයෝජනයට නොගෙන මහමූදට ගලා බසින්නට ඉඩ නොතබන්න යන සංකල්පය ඔස්සේ යමින් එදා එතුමා වාරි වැඩපිළිවෙල ක්‍රියාත්මක කළේ. ඒ අනුව සෑම ජල බිඳුවක්ව ප්‍රයෝජනයට ගැනීමට හැකිවන පරිදි වැව් පද්ධතිය සකස් කිරීමටත් ජලය රඳවා ගැනීමටත් ගත යුතු ක්‍රියාමාර්ග ගත් නිසා අදට එතුමා කළ ක්‍රියාවන් අපේ උරුමයන් මෙන්ම වටිනාකම් වැඩි කර තිබෙනවා. වාරිමාර්ග දෙපාර්තමේන්තුවේ දැක්ම විදිහටත් දක්වන්නේ එතුමා ජලයේ වටිනාකමට දුන්න සංකල්පයයි. වාරිමාර්ග අමාත්‍යංශය යටතේත් මහවැලි අධිකාරිය හා ගොවිජන සංවර්ධන දෙපාර්තමේන්තුව යටතේත් නව ඉදිකිරීම් පැවති වැව් පැවති රජයන් විසින් සංවර්ධනය කිරීම තුළ මෙවට මෙරට වැව් 30,000 අධික ප්‍රමාණයක් සංවර්ධනය කර තිබෙනවා. මෙම වැව් පද්ධතිය සලකන විට මහවැලි අධිකාරිය යටතේ ප්‍රධාන ජලාශ 20කුත් අනෙකුත් ජලාශ 713කුත් තිබෙනවා. වාරිමාර්ග දෙපාර්තමේන්තුව යටතේ වැව් 260ක් හා අමුණු 103ක් තිබෙනවා. ඊට අමතරව ගොවිජන සංවර්ධන දෙපාර්තමේන්තුව යටතේ කුඩා වැව් 25,000ක් හා අමුණු 15,000ක් පමණ තිබෙනවා. උතුරු ප්‍රදේශයේ හැර අනෙක් මුළු ප්‍රදේශවල ගංගාවල ජලයෙන් ඔයවල් ජලයෙන් උපරිම ප්‍රයෝජන ලබා ගන්න අපි කටයුතු කරනවා. උතුරට ජලය ලබා දීමටද අවධානය යොමු කරලා ඒ අනුව වැඩි දියුණු කරන ලද ජාපනයට ගඟක් ව්‍යාපෘතියේ මූලික අධ්‍යයනයන් නෙදර්ලන්ත රජය මගින් සිදුකර එම අධ්‍යයනයන් තවදුරටත් සිදුකර සිදු කිරීමට 2024 වසරේ අපි බලාපොරොත්තු වෙනවා. ඒ අනුව ඉන් පසුව උතුරු ප්‍රදේශයේ තිබෙන මෙම ජල ප්‍රශ්නයට අප විශ්වාස කරනවා අපට ඉතා ඉක්මනින් අපට විසඳුමක් ලබා දෙන්නට පුළුවන් වෙයි කියලා. වාරිමාර්ග අමාත්‍යංශයේ ප්‍රධාන කාර්යයන් වන්නේ කෘෂිකර්මාන්තයට ජලය ලබා දීමයි. මෙම කෘෂිකර්මාන්තයට ජලය ලබා දුන්නත් ඒ ජලය ලබා දීමේදී අනෙකුත් අමාත්‍යංශ සමග සම්බන්ධව කටයුතු කරමි. මා විශ්වාස කරන විදුලි බලය නිපදවන් ඒ වගේම වන සංරක්ෂණ දෙපාර්තමේන්තුව වනජීවි දෙපාර්තමේන්තුව සතු එම ඉඩම්වල කළමනාකරණය ඒ අමාත්‍යංශවල අරමුණුත් සමග එකට ගැටෙන්නේ නැතුව මෙම කටයුතු කරන්න වෙනස්ම යොමුවකට අපි යොමු විය යුතුයි කියලා මම විශ්වාස කරනවා. එහෙම නැතුව රටක් විදිහට අපි අපේ වැඩේ කරනවා කියපුවම අනික් තැන්වලදී අනික් අමාත්‍යංශවල අරමුණුත් එක්ක ගැටිලා රටක් විදිහට ලොකු ප්‍රපාතයකට වැටෙනවා. උදාහරණයක් විදිහට අපි වාරි කර්මාන්ත කරනකොට වන සංරක්ෂණ වනජීවි දෙපාර්තමේන්තුවේ ඒ කටයුතු ගැනත් අපි බලන්න ඕනේ. සමහර වාරි කර්මාන්ත ක්‍රියාත්මක කරනකොට ඒ වාරි කර්මාන්ත හරහා වනජීවීන්ට විශේෂයෙන් අලින්ට වගේ සත්තුන්ට විශාල ඔවුන්ගේ ගමන් මාර්ග අපි බ්ලොක් කරන. එහෙම නැත්නම් ඔවුන්ට කන්න තියෙන ඔවුන්ගේ තනකොළ වගේ දේවල් නැත්නම් ඔවුන්ට කන්න තියෙන අවස්ථාවල් තැන් නැති කරලා දාන. ඊට පස්සේ කෘෂිකර්මාන්තයට හානි කරමින් අලින් ගම්මානවලට පනිනවා. මේ தත්ත්වය මේ රටේ අද කෘෂි රෝග වලින් විශාල ප්‍රමාණයක් වන සතුන් විසින් නාස්ති කරලා දාන தත්ත්වයකටත් රටපත් වෙලා තියෙන නිසා අමාත්‍යංශයක් විදිහට අපි මේ සියලු දේ ගැනම අවබෝධයකින් අපේ මයින්සෙට් එක අපේ යොමුව වෙනස් කරලා රටක් විදිහට බලලා මේ හැම කටයුත්තක්ම කළ යුතුයි කියලා මං විශ්වාස කරනවා. විශේෂයෙන්ම වාරිමාර්ග අමාත්‍යංශයේ ප්‍රධාන කාර්යයක් තමයි කෘෂිකර්මාන්තයේ ජලය ලබා දීම. කෘෂිකර්ම අමාත්‍යංශය එකට බැඳුණු ක්‍රියාදාමයක් ලෙස මේ අමාත්‍යංශ දෙකම අපි සාමූහික හැඟීමකින් කටයුතු කරනවා. එසේම තාක්ෂණ අමාත්‍යංශය ශ්‍රී ලංකා තොරතුරු සන්නිවේදන තාක්ෂණය, ඉක්ටා ආයතනය, බිල් හා මෙලින්ඩා ගේට්ස් පදන මේ මුල්‍ය දායකත්වයේ මත ඒකාබද්ධ කෘෂිදත්ත පද්ධතියක් ඉන්ටග්‍රේටඩ් ඩිජිටල් ඇග්‍රිකල්චරල් ට්‍රාන්ස්ෆෝමේෂන් සකස් කිරීමේ නියමු ව්‍යාපෘතිය ක්‍රියාත්මක කරනවා. කෘෂිකර්මාන්තයේ ප්‍රධාන පාර්ශ්වකරුවන් ලෙස වාරිමාර්ග අමාත්‍යංශයද මෙම ව්‍යාපෘතිය හා එක්ව මේ වන විට නියමු ව්‍යාපෘතිය සහ අමාත්‍යංශ සඳහා වන තීරණ සහායක පද්ධතියක් ඩිසිෂන් සපෝට් සිස්ටම් සකස් කිරීම සඳහා සහාය ලබා දෙනවා. වර්ෂාවෙන් අපට ලැබෙන ජලය මහ පොළොවට උරාගෙන ගංගාවන්හි ගලා යන ජල ප්‍රමාණයන් රඳවා ගැනීමට අප කටයුතු කරනවා. මේ වෙන විට ඝන මිලිලීටර් 9500ක ප්‍රමාණයක් රඳවා තබා ගැනීමට හැකි වෙන පරිදි අපි ජලාශය ඉති කරලා තියෙනවා. යාංගොය ව්‍යාපෘතිය, ඇල්ලවැබ, මොරාණ ජලාශ ව්‍යාපෘතිය ඉදි කරමින් සහ ඉදි වෙමින් පවතින ඉදිකළ ව්‍යාපෘති. පහළ මල්වතුවේ ව්‍යාපෘතිය ප්‍රමුඛතා ව්‍යාපෘතියක් ලෙස හඳුනාගෙන තිබුණත් පැවති ආර්ථික අර්බුදය මත මෙම ව්‍යාපෘතියට අදාළ මූලික කටයුතු සිදු කළා. මට පෙර කතාවේදී කතා කරපු ගරු මන්ත්‍රීතුමත් මේ මල්වතුවේ ව්‍යාපෘතිය ගැන කතා කළා. 2024 දී මෙම ව්‍යාපෘතිය ක්‍රියාත්මක කිරීම කෙරෙහි විශේෂ අවධානයක් යොමු කිරීමට අපි තීරණය කරලා තිබෙනවා. ඒ අනුව 2024 වර්ෂයේ සඳහා රුපියල් මිලියන 2700ක ප්‍රතිපාදනයක් ගරු මුදල් අමාත්‍යතුමා විසින් මෙම මල්වතු ව්‍යාපෘතියට වෙන් කර තිබෙනවා. අපේ අතිගරු ජනාධිපතිතුමාට ඒ සඳහා අපේ ස්තුතියක් ගෞරවයක් පුද කරනවා. ඒ නිසා ඒ වගේම නිතරම ගම් වතුර නිසා පීඩා විඳින දකුණේ ජනතාව වෙනුවෙන් ලබා දිය යුතු සහනය ගැන අවධානය යොමු කර ගින් නිල්වලා ව්‍යාපෘතිය නැවත ක්‍රියාත්මක කිරීම කෙරෙහි අපි අපේ අවධානය විශේෂ අවධානය යොමු කළා තියෙනවා. මෙම ව්‍යාපෘතිය ශක්‍යතා අධ්‍යයනයන් හා පාරිසරික අධ්‍යයනයන් අවසන් අදියර පැමිණෙමින් තියෙනවා. දැනට මෙම ව්‍යාපෘතිය සිදු කිරීම සඳහා හඳුනාගෙන ඇති ප්‍රධාන බාධකයක් වනුයේ ගින්ගල් ද්‍රෝණියේ යෝජිත මාදු ගැට ජලාශය ඉදිකළහොත් බලපෑමට ලක්වන ජනතාව සම්බන්ධයෙන් ඉඩම් ලබා දීම හා වන්දි ලබා දීමේ කටයුතුයි. මේ සඳහා ඒ වගේම මේ සඳහා යුනෙස්කෝ හා වන සංරක්ෂණ දෙපාර්තමේන්තුවේ අවසර ගැනීම සඳහා අපි සාකච්ඡා වට කීපයක්ම පවත්වා තිබෙනවා. ඒ අපි අවසන් කරගන්න බලාපොරොත්තු වෙනවා. ඒ වගේම වාරිමාර්ග අමාත්‍යංශ යටතේ පවතින ශ්‍රී ලංකා මහවැලි අධිකාරියට හෙක්ටයාර් මිලියන 0.24ක් තිබෙනවා. මහවැලි අධිකාරිය ජාතික ආහාර නිෂ්පාදනයට ප්‍රධාන දායකත්වයක් ලබා දෙනවා. ඒ අනුව වී පමණක් නොව අනෙකුත් භෝග සහ මිරිදේ මත්ස කර්මාන්ත යන ශ්‍රේෂ්ඨවල කටයුතු කර ජාතික ආදායමට අපදායකත්වයක් ලබා දෙනවා. පවුල් ලක්ෂ 6කට ආසන්න පවුල් ප්‍රමාණයක් මහවැලි ජනපදිකයන් ලෙස ජීවත් වෙනවා. ආයෝජනය සඳහා ඇති ඉඩම් වඩාත් ඵලදායි ලෙස යොදා ගැනීමට වැඩපිළිවෙලක් අපි සකස් කරන්න ඕනි. ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, මගේ අමාත්‍යංශයෙන් ක්‍රියාත්මක වන විශාල පරිමාණ ව්‍යාපෘතියක් වන මොරගහකන්ද ව්‍යාපෘතිය 2023 වසරේ අවසන් කර තිබෙන අතර උමාඔය ව්‍යාපෘතියද අතිගරු ජනාධිපතිතුමාගේ ප්‍රධානත්වයෙන් හෝ මහජන අයිතියට බාර දීමට අපි කටයුතු කරගෙන යනවා. 2024 අපි විශ්වාස කරනවා මේ ආරම්භ කරන්න පුළුවන් කියලා. උතුරේ වියලි කලාපවලට ජලය හරවා යැවීම සඳහා මහවැලි ජල සුරක්ෂිත ආයෝජන වැඩසටහන මහවැලි සංවර්ධන වැඩසටහනේ අවසන් අදියර ලෙස ක්‍රියාත්මක කරනවා. වයඹ පළාත් ඇලමගින් උග්‍ර ජල හිඟයකට මුණ පා සිටින මහව පොල්පිතිගම ඇහැටුවවාදී ප්‍රාදේශීය ලේකම් කොට්ටාසවල කුඹුරු අක්කර 31,000ක් ජල මහ දෙකන්නේට වගා කළ හැකියි. වගා කිරීමට ජලය සැපයිය හැකි බව අපට දැනුම් දී තිබෙනවා. මේ සම්බන්ධයෙන්ද වනජීවීන්ට නිතර තර්ජන එල්ලවෙන අවස්ථාවක් මේ. ඒ නිසා මේ දෙපැත්තම සමානුපාතික වන ආකාරයට මේ කටයුතු අපි ඉටු කරන්නට ඕනි. උතුරුමැද පළාත් මහා ඇල ව්‍යාපෘතිය මගින් අනුරාධපුර හා පොළොන්නරුව යන දිස්ත්‍රික්කවල පවුල් ලක්ෂ 7කට පමණ සෙත සැලසෙනවා. එමෙන්ම අවසන් කළ මිනිපේ වම්මැල ව්‍යාපෘතිය මගින් පවුල් 25,000කට දෙකන්නයක් වගා කිරීමට ලැබීමෙන් සෙත සැලසෙනවා. මෙම ව්‍යාපෘතිය 2024 දී අවසන් කිරීමට බලාපොරොත්තු වෙනවා. එසේ මෙම ව්‍යාපෘතිය යටතේ මහවැලි කලාප තුළ කෘෂිකාර්මික හා සත්ව පාලන කටයුතු ක්‍රියාත්මක කිරීමට ප්‍රතිපාදනයන් වෙන් කර තිබෙනවා. ඒ යටතේම කලාපවල කෘෂිකාර්මික හා සත්ත්ව පාලන කටයුතු අපි සිදු කරමින් පවතිනවා. කැලණිගඟ ආශ්‍රිතව ගංවතුර තත්ත්වයන් අවම කිරීම සඳහා ලෝක බැංකු ආධාරය යටතේ දේශගුණික බලපෑම් අවම කිරීමේ බහුඅදියර වැඩසටහන ක්‍රියාත්මක කරනවා. එමගින් ගංවතුර හා නායෑ මාදී ආපදාවන්ගෙන් ජනතාව ආරක්ෂා කිරීමට අපි බලාපොරොත්තු වෙනවා. හරිත දේශගුණික අරමුදලෙන් ලැබුණු ආධාරය යටතේ ව්‍යාපෘති දෙකක් අප ක්‍රියාත්මක කරනවා. මේ රටේ පැවති ආර්ථික අර්බුදය මත ප්‍රාදේශීය මට්ටමේ කුඩා වැව් අමුණු හා ඇලවේලි ප්‍රතිසංස්කරණයට පැවති බාධා පිළිබඳව ලෝක බැංකුවත් සමග සාකච්ඡා කර ලංකාවේ සෑම දිස්ත්‍රික්කයකම පවතින කුඩා වැව් හා ඇලවේලි ප්‍රතිසංස්කරණයට 20, 23, 24 වසරට ප්‍රතිපාදන වෙන් කර තිබෙනවා. මේ කාර්යයට ඒකාබද්ධ ජලාධාර ජල සම්පත් කළමනාකරණ ව්‍යාපෘතියේ දේශගුණික බලපෑම් අවම කිරීමේ බහුඅදියර ව්‍යාපෘතියත් දායකත්වය ලබා දෙනවා. ඒ නිසා වාරිමාර්ග කටයුතු සම්බන්ධයෙන් මේ රටේ ලබන අවුරුද්දට වෙන් වී තිබෙන මුදල් ප්‍රමාණය සෑහීමකට පත් වෙන්න පුළුවන් බැවින් මේ රටේ ජනතාවට අවශ්‍ය අමාත්‍යංශයක් විදිහට අපට ඉටු කරන්න පුළුවන් උපරිම දායකත්වය ලබා දීලා ගොවි ජනතාවගේ ප්‍රශ්න විසඳන්නත් ඉතුරු ප්‍රශ්න වලට සාමූහිකව මැදිහත් වෙන්නටත් අපි බලාපොරොත්තු වෙනවා. සියලු දෙනාටම බොහොම ස්තුතියි.
බොහොම ස්තුතියි ගරු මෙතුමිය. ප්‍රසන්න රණසිංහ මෙතුමා. පයිසල් කාසිම් මෙතුමා. ගරු සෙල්ලරාසා කජේන්ද්‍ර මෙතුමා, ඔබතුමාට මිනිත්තු 10ක කාලයක්
තියෙනවා. අපේකි තලමේ දාංගසින්ද ප්‍රදි සභානායකර අවர்களே, இன்றைய தினம் நீர் பாசனம் மற்றும் கடத்தொழில் அமைச்சு மீதான விவாதத்திலே நாங்கள் கலந்து கொண்டிருக்கின்றோம். இந்த இடத்திலே இந்த நீர்ப்பாசனம் தொடர்பான விடயத்தில் நான் ஒரு சில விடயங்களை நான் இங்கே சுட்டிக்காட்ட விரும்புகின்றேன். போருக்கு பிற்பாடு போரால் 30-40 வருடங்களாக அளிக்கப்பட்ட எங்களுடைய தேசத்தில் விவசாயத்துறையை கட்டியெழுப்புவதற்கு ஆக்கப்பூர்வமான வேலைத்திட்டங்கள் எதுவும் அரசாங்கத்தினால் மேற்கொள்ளப்பட்டிருக்கவில்லை. இதன் காரணமாக நாங்கள் தொடர்ச்சியாக வலியுறுத்தி வருகின்றோம். போரால் அழிந்து போன வடகிழக்கை கட்டியெழுப்புவதற்கு, வடகிழக்கை யுத்தத்தால் பாதிக்கப்பட்ட ஒரு பிரதேசமாக பிரகடனப்படுத்தி விசேடமான நிதி ஒதுக்கீடுகள் மூலமும் விசேடமான சலுகைகளை அறிமுகப்படுத்துவதன் மூலமும் வடக்கினுடைய விவசாயத்துறை, வர்த்தகத்துறை மற்றும் கடத்தொழில் மற்றும் உற்பத்தி துறையை வளர்ச்சி மேம்படுத்துவதற்குரிய நடவடிக்கைகள் எடுக்கப்பட வேண்டும் என்று எங்களுடைய அரசியல் இயக்கத்தினுடைய தலைவர் கஜேந்திரகுமார் பொன்னம்பலமும் நானும் கடந்த 3 ஆண்டுகளாக இந்த நாடாளுமன்றத்திலும் கடந்த 14 வருடங்களாக பொதுவெளியிலும் நாங்கள் வலியுறுத்தி கொண்டு வந்திருக்கின்றோம். அந்த கருத்துக்கள் செவிமடுக்கப்படவில்லை என்பது ஒரு புறம் இருக்க, இந்த உங்களுடைய வளமையான செயல்பாடுகள் ஊடாகவேனும் வடக்கு கிழக்கினுடைய பொருளாதாரத்தை மேம்படுத்துவதற்கான ஆக்கப்பூர்வமான நடவடிக்கைகள் முன்னெடுக்கப்பட்டிருக்கவில்லை. இப்படிப்பட்ட ஒரு சூழலில் முழுமையாக வடகிழக்கு போரால் அழிக்கப்பட்டு அந்த மக்களுடைய பொருளாதாரம் முட்டாக மண்ணோடு மண்ணாக புதைக்கப்பட்டிருக்கிற ஒரு சூழலிலே மேற்கொள்ளப்படுகின்ற நடவடிக்கைகள் வடக்கு கிழக்கை சிங்கள பௌத்தமயமாக்குகின்ற நோக்கத்தோடு திட்டமிட்ட அடிப்படையிலே தான் மேற்கொள்ளப்படுகின்றது. உதாரணமாக சொல்ல போனால், முல்லைத்தீவு மாவட்டத்திலே வெளியோயா பகுதியில் தமிழர்கள் பூர்வீகமாக வாழ்ந்த கொக்குத்தொடுவாய் மேற்கில் இருக்கக்கூடிய 7 கிராம சேவையாளர் பிரிவுகள் அல்லது கொக்குத்தொடுவாய் பகுதியில் இருக்கக்கூடிய கொக்குளாய் கொக்குத்தொடுவாய் பகுதியில் இருக்கக்கூடிய 7 கிராம சேவையாளர் பிரிவுகளில் இருந்து தமிழ் மக்கள் கடந்த 1984 பலவந்தமாக வெளியேற்றப்பட்டார்கள். ஸ்ரீலங்கா வான்படையினர் உலங்கு வானூர்தி மூலம் துண்டு பிரசுரங்களை விநியோகித்து இராணுவத்தினர் மேற்கொண்ட இராணுவ நடவடிக்கைகள் காரணமாக அங்கிருந்த மக்கள் வெளியேற்றப்பட்டார்கள். அந்த மக்கள் மீளக்குடியேற அனுமதிக்கப்படவில்லை. அந்த பகுதிகளிலே இந்த யுத்த காலத்திலே சிங்கள மக்கள் தமிழ் மக்களுடைய பூர்வீக நிலங்களில் குடியேற்றப்பட்டிருக்கிறார்கள். அவ்வாறு குடியேற்றப்பட்ட இடங்களிலே முந்திரியை குளம், ஆமையன் குளம், அரியகுண்டான் குளம் மற்றும் சிலோன் தியேட்டர் உள்ளிட்ட பல குளங்கள் மிகவும் பலமான விவசாய நிலங்களை உடைய குளங்களாக இருக்கின்றன. இந்த பகுதிகளில் சிங்கள மக்கள் குடியேற்றப்பட்டிருப்பதோடு அந்த பகுதிகளை போருக்கு பிற்பாடு அபிவிருத்தி செய்வதற்காக 7,000 மில்லியன் ரூபாய் ஒதுக்கப்பட்டு ஒட்டுமொத்தமான வடமாகாணத்திற்கே அப்படிப்பட்ட ஒரு நிதி ஒதுக்கீடுகள் நடைபெறவில்லை அபிவிருத்தி நோக்கத்திற்காக. இது வெறுமனே இந்த தமிழ் மக்களுடைய பூர்வீக நிலங்களில் அத்துமீறி குடியேற்றப்பட்ட சிங்கள மக்களுடைய விவசாயத்துறையை மேம்படுத்துவதற்காக 7,000 மில்லியன் ஒதுக்கப்பட்டு கிவுளு ஓயா என்கின்ற ஒரு நீர்ப்பாசன குளம் பாரிய குளம் ஒன்று அமைக்கப்படுவதற்கும் அதற்காக 2500 ஏக்கர் காடு அளிக்கப்படுவதற்கும் அனுமதி வழங்கப்பட்டு இந்த வேலை திட்டங்கள் முன்னெடுக்கப்பட்டு வருகின்றது. கடந்த ஒரு சில வருடங்களாக இந்த செயல்பாடு என்பது இந்த குளத்திலிருந்து தேக்கப்படுகின்ற நீரை நீர் மூலமாக அத்துமீறி சட்டவிரோதமான முறையிலே தமிழர்களுடைய பிரதேசத்தில் குடியேற்றப்பட்டிருக்கிற சிங்கள மக்கள் வாழ்கின்ற பகுதிகளிலே இருக்கக்கூடிய குளங்களுக்கு நீர் விநியோகத்தை செய்து அந்த பகுதியை விவசாயத்தை மேம்படுத்துவதற்காகத்தான் இந்த ஏற்பாடு நடைபெறுகின்றது. வந்து இது ஒரு மிக மோசமான ஒரு இனவாத செயல்பாடு. இந்த பகுதிகளில் தமிழர்களுக்குரிய நிலங்கள் தமிழர்களுக்கு வழங்கப்பட்டே ஆக வேண்டும். ஒட்டுமொத்தமாக வடகிழக்குக்கு நிதி அபிவிருத்திக்கான நிதி ஒதுக்கீடுகள் இல்லாத நிலைமையிலே 7 பில்லியன் ரூபாய் இந்த வெளியோயாவுக்கு மாத்திரம் ஒதுக்கப்பட்டு இந்த வேலை திட்டங்கள் நடைபெற்றுக் கொண்டிருக்கின்றது. அதே நேரத்திலே கௌரவ பிரதி சபாநாயகர் அவர்களே, மன்னார் மாவட்டத்தை அபிவிருத்தி செய்தல், விவசாயத்துறையில் அபிவிருத்தி செய்தல் என்ற போர்வையிலும் கட்டுக்கரை குளத்திற்கு நீரை கொண்டு வந்து விவசாயத்தை மேம்படுத்துதல் மற்றும் குடிநீரை வழங்குதல் என்ற போர்வையிலும் கீழ் மல்வத்து ஓயா திட்டம் நடைமுறைப்படுத்தப்படுகின்றது. அந்த கீழ் மல்வத்து ஓயா திட்டத்திற்கு 58 மில்லியன் அமெரிக்க டாலர்கள் ஒதுக்கப்பட்டிருக்கின்றது. அதிலே 90% UNDP நிறுவனத்தினால் வழங்கப்படுகின்றது. 10% நாட்டினுடைய இலங்கையினுடைய நிதியாக சொல்லப்படுகிறது. இது கிரீன் கிளைமேட் என்கின்ற ஒரு தலைப்பின் கீழே தான் இந்த நிதி ஒதுக்கீடுகள் மேற்கொள்ளப்பட்டு இந்த வேலை திட்டங்கள் ஆரம்பிக்கப்பட்டிருக்கின்றது. இந்த இடத்திலே இந்த மல்வத்து ஓயா டேம் அனுராபுரத்திற்குள் இருக்கிறது, சந்திரிமலை பகுதியிலே இருக்கின்றது. இந்த டேமை உயரமாக்கி அதனுடைய நீர்கொள்ளளவை அதிகரிக்கின்ற காரணத்தினாலே 1500 சிங்கள குடும்பங்கள் தங்களுடைய காணிகளை இழக்கிறார்கள் என்ற ஒரு பொய்யான புள்ளி விவரம் இந்த திட்டத்திற்குள்ளே உள்ளடக்கப்பட்டு இந்த காணிகளை இழக்கின்ற மக்களுக்கு தமிழர்களுடைய பூர்வீக நிலமான வவுனியா மாவட்டத்திலே செட்டிகுளம் பகுதியிலே DS பிரிவிலே கப்பாச்சி என்கின்ற பிரதேசத்தில் காணிகளை வழங்குவதற்குரிய ஒரு ஏற்பாடு நடைபெறுகிறது. இது எங்களுடைய பகுதியை திட்டமிட்டு சிங்களமயமாக்குவதற்கான ஒரு நடவடிக்கை. உண்மையிலே இந்த டேமை, இந்த மல்வத்து ஓயா நீர்த்தேக்கத்தை விரிவுபடுத்துவதன் காரணமாக பாதிக்கப்படுகின்ற குடும்பங்களின் எண்ணிக்கை வெறுமனே 15, அதுவும் முஸ்லீம் மக்கள் மட்டும்தான் அதிலே பாதிக்கப்படுகின்றார்கள். நீங்கள் அவர்களுக்கு காணி கொடுப்பதாக இருந்தால் அந்த முஸ்லீம் மக்கள் 15 குடும்பத்தையும் வவுனியா மாவட்டத்தில் செட்டிகுளத்தில் அந்த கப்பாச்சியில் குடியேற்றுவதில் தவறில்லை, அதை நாங்கள் வரவேற்கிறோம். ஆனால் வடக்கு கிழக்கினுடைய குடிப்பெரம்பலை மாற்றியமைத்து தமிழர்களை சிறுபான்மை ஆக்குகின்ற நோக்கத்தோடு அனுராபுரத்தில் இருந்து 1500 சிங்கள குடும்பங்களை கொண்டு வந்து குடியேற்றுவதற்கு UNDP நிறுவனம் நிதியுதவி செய்கிறதா? இந்த திட்டமிட்ட சிங்களமயமாக்கலுக்கு சர்வதேச ஐநா நிறுவனங்கள் துணை புரிகிறதா என்கின்ற ஒரு கேள்வியை நான் இந்த இடத்திலே கேட்டுக்கொள்ள விரும்புகிறேன். பிரதி சபாநாயகர் அவர்களே, தயவு செய்து நீங்கள் தலையிட்டு இந்த இனங்களுக்கிடையில் மேலும் மேலும் விரிசலை ஏற்படுத்துகின்ற இந்த திட்டத்தை தடுத்து நிறுத்துவதற்கு நீங்கள் நடவடிக்கை எடுக்க வேண்டும் என்று கேட்டுக்கொள்கின்றேன். இந்த திட்டம் வடக்கு கிழக்குக்கு இந்த தண்ணீர் வருகிறது என்று சொல்லி சொன்னால் அது வடகிழக்கு தமிழ் அந்த மண்ணிலே பூர்வீகமாக வாழ்கிற மக்களின் இருப்பை பாதுகாப்பதாக இருக்க வேண்டும், அந்த மக்களுடைய நம்பிக்கையை கட்டியெழுப்புவதாக இருக்க வேண்டும், அந்த மக்களுடைய வாழ்வாதாரத்தை கட்டியெழுப்புவதாக இருக்க வேண்டுமே தவிர அங்கிருக்கிற மக்களை நிற்கதியாக்குகின்ற நோக்கத்தோடு இந்த திட்டங்கள் நடைமுறைப்படுத்தப்படுமாக இருந்தால் அந்த திட்டங்கள் நமக்கு தேவையில்லை. குடி தண்ணீர் வழங்குகிறோம் என்ற போர்வையிலே நீண்ட காலத்தில் எங்களுடைய இருப்பை அளிப்பதற்காக எடுக்கப்படுகின்ற நடவடிக்கைகளை உடனடியாக நிறுத்த வேண்டும் என்று நான் கேட்டுக்கொள்ள விரும்புகிறேன். அடுத்ததாக இந்த மயிலிட்டி துறைமுகம் கடந்த 2017 நல்லாட்சி கால பகுதியிலே ஒரு இருந்த மீன்பிடி துறைமுகத்தை அபிவிருத்தி செய்தல் என்ற போர்வையிலே ரணில் மைத்திரியோடு தோளிலே பயணம் செய்து கொண்டிருந்த வடக்கு கிழக்கு தமிழ் தலைமைகள் அந்த கடத்தொழிற்சங்கத்திற்கு ஒரு பொய்யான நம்பிக்கையை கொடுத்திருக்கிறார்கள். இந்த அபிவிருத்தி செய்யப்பட்ட பிற்பாடு இந்த துறைமுகம் உங்களுக்கு மீள கையளிக்கப்படும் என்று அந்த நம்பிக்கையிலே மயிலிட்டி துறைமுகத்தை மயிலிட்டி மக்கள் கையொப்பமிட்டு அந்த துறைமுகத்தை அபிவிருத்தி செய்வதற்கான பொறுப்பை துறைமுக அதிகார சபையிடம் கையளித்தார்கள். அது முதல்கட்டமாக 180 மில்லியன் ரூபாவுக்கு அபிவிருத்தி செய்யப்பட்ட பிற்பாடு அந்த துறைமுகத்தை நிர்வகிக்கின்ற பொறுப்பு துறைமுக அதிகார சபையிடம் இருக்கின்ற நிலைமையிலே அங்கே என்ன நடைபெறுகிறது என்று சொன்னால் அந்த துறைமுகத்தை அந்த துறைமுக பகுதியிலே தொழில் செய்து கொண்டிருந்த தமிழ் மக்கள் தங்களுடைய தொழில் பாட்டை இழந்திருக்கிறார்கள், தொழில் செய்கிற நிலத்தை இழந்திருக்கிறார்கள். இன்று அவர்கள் தொழில் செய்ய முடியாத நிலைமையில் இருக்கிற பொழுது இன்று தென்பகுதியில் பெருப்பிக்கப்பட்டிருக்கிற ஒரு நிலைமையிலே தென்பகுதியில் இருந்து காலி மாத்திரை அம்பாந்தோட்டை பகுதிகளில் இருந்து ஆழ்கடல் மீன்பிடிக்காக செல்கின்ற பெரும்பான்மை இனத்தைச் சேர்ந்த மீனவர்கள் அந்த மீன்பிடியை முடித்துக் கொண்டு வந்து மயிலட்டி துறைமுகத்திலே அங்கே வந்து தங்களுடைய படகுகளை கட்டி மீன்களை இறக்கி அங்கே நல்ல விலைக்கு விட்டுவிட்டு படகுகளை அந்த துறைமுகத்துக்குள் கட்டிவிட்டு அவர்கள் தங்களுடைய குடும்பம் குட்டிகள் மனுஷி பிள்ளைகளை பார்ப்பதற்காக சென்று விடுகிறார்கள். அந்த துறைமுகம் 100% பெரும்பான்மை இன சிங்களவர்களால் மட்டும்தான் பயன்படுத்தப்படுகின்றது. அங்கே ஒரு தமிழர் அங்கே படகை கொண்டு செல்ல முடியாது. இது ஒரு மோசமான ஒரு செயல்பாடு. இந்த காரணத்தினால் இன்று பருத்தித்துறை துறைமுக அபிவிருத்தியை தமிழ் மக்கள் 100% வெறுக்கிறார்கள், அச்சப்படுகிறார்கள். ஆகவே இந்த நிலைமை மாற்றப்பட வேண்டும். அந்த துறைமுகத்தினுடைய நிர்வாக அதிகாரம் யாழ் மாவட்ட அல்ல வடமாகாண கடத்தொழிலாளர் சங்கத்திடம் கையளிக்கப்பட வேண்டும். இந்த பெரும்பான்மை இனத்தவர்கள் அங்கு வரக்கூடாது என்று நாங்கள் சொல்லவில்லை, தாராளமாக வரலாம். ஆனால் பெரும்பான்மை இனத்தவர்களுக்கு அடிமைகளாக அந்த பிரதேசத்து மக்கள் இருப்பதையோ அவர்களுடைய தொழில் அளிக்கப்படுவதையோ ஒருபொழுதும் ஏற்றுக்கொள்ள முடியாது. நான் இனவாதம் பேசவில்லை. அபிவிருத்தி என்பது அந்த பிரதேச மக்களுடைய வாழ்க்கையை மேம்படுத்துவதாக இருக்க வேண்டும். அந்த மக்களுடைய இருப்பை அளித்தவர்களை நாதியற்றவர்களாக இருக்கக்கூடாது. இன்று வடமாகாண கடத்தொழில் அமைச்சு வடக்கு கிழக்கு கடத்தொழில் தமிழ் கடத்தொழிலாளர்களுடைய வாழ்வாதாரத்தை அழித்துக் கொண்டிருக்கிறது. கடத்தொழில் பாரம்பரிய மீன்பிடி தொழில் அழிக்கப்பட்டு இன்று கடலட்டை விநியோக பண்ணைக்கு கப்பம் வாங்கி கொண்டு இடம் வழங்கப்படுகிறது. அதில் அமைச்சுக்கு பெரிய பங்கு இருக்கிறது. அந்த கடலட்டை பண்ணையை பெறுவதிலே வழங்குவதிலே பாரிய நிதி மோசடி நடைபெறுகிறது.
மௌனியா
உச்ச நீதிமன்றத்தில் தொடரப்பட்டிருக்கிற வழக்கின் அடிப்படையிலே இந்த கடத்தொழில்
சட்டவிரோதம்
பண்ணைகள் அகற்றப்படக்கூடிய ஒரு சூழல் நெருங்கிக் கொண்டிருக்கிறது.
வெளிநாடுகளில்
இருக்கிற புலம்பெயர் தமிழர்கள் பலர்
கௌரவ பிரதி சபாநாயகர் அவர்களே, இங்கு வளமையாக பல பொய்களை கட்டவித்து விடுகின்றார். இவர்களது அதாவது இந்த இவர்களுடைய கொள்கை இரு தேசம் ஒரு நாடு என்ற கொள்கை, அதாவது வாக்குகளை அபகரிப்பதற்காக வடக்கு கிழக்கு இலங்கை ஒரு தேசமாகவும் வியாபாரத்தை பெருக்குவதற்காக இன்னொரு தேசமாக அது தென்னிலங்கையாகவும் பயன்படுத்துவதுதான் இவருடைய வடக்கு கிழக்கு கொள்கை என ஒரு தேசம் இரு நாடு என்ற கொள்கை, இரு தேசம் ஒரு நாடு என்ற கொள்கை. அதே நேரத்தில் இங்கு மயிலட்டி துறைமுகத்தை பற்றி அவர் குறிப்பிட்டிருந்தார். மயிலட்டி துறைமுகத்தில் தமிழ் தொழிலாளர்கள் கடத்தொழிலாளர்கள் அங்கு போக முடியாது என்பதல்ல, யாரும் அங்கு தடுக்கவும் அல்ல. ஆனால் நீங்கள் சொன்னது போல கடந்த காலத்தில் அந்த இறங்குதுறையாயிருந்த மயிலட்டி துறைமுகத்தை அன்றைய அரசு அதை புனரமைப்பு செய்து துறைமுக அதிகார சபையிடம் கொடுத்திருந்தது. ஆனால் அன்றைக்கு இருந்த அந்த அரசியல் சூழல் அங்கத்த மக்களை அவர்களுக்கு உற்சாகமூட்டி அல்லது அவர்களுக்கு ஒரு கடன் வசதியை செய்து கொடுத்து அந்த பல நாள் படகுகளை செய்து கொடுத்திருந்தார்களா இருந்தால் இந்த பிரச்சனை வந்திருக்காது. ஆனால் என்னுடைய காலத்தில் நான் அதை நிச்சயம் செய்வேன். ஆனால் அப்படினால் தவறான இதுகளை வெளிப்படுத்த வேண்டாம் என்று கேட்டுக்
கொள்ளுகின்றேன். நன்றி. காலை அவசாங்க
சொல்லிவிட்டு முடிக்கிறோம். ஒரு நிமிடம் கொடுங்க. கௌரவ அமைச்சர் அவர்களே, தயவு செய்து வந்து நீங்கள் ஒட்டியாட்சி என்பது உங்களுடைய நிலைப்பாடு. ஆனால் தேர்தலில் வாக்கு பெறுவதற்காக நீங்கள் மத்தியில் கூட்டாட்சி மாநிலத்தில் சுயாட்சி என்ற ஒரு சமஸ்டி கோஷத்தை தான் முன்வைக்கிறீர்கள். மத்தியில் கூட்டாட்சி மாநிலத்தில் சுயாட்சி என்று சொல்வதாக இருந்தால் நீங்கள் மாநிலத்துக்கு இருக்கக்கூடிய அதிகாரத்தை மத்திக்கு செல்வதை ஏன் அனுமதிக்கிறீர்கள்? இப்பொழுது நீங்கள் கொஞ்சம் பொறுங்கள்,
முடிக்கிறேன்.
அந்த இடத்திலே அந்த துறைமுகம் அந்த பிரதேசத்து மக்களுடைய கடத்தொழிலாளர்களுடைய கையிலே அந்த அதிகாரம் இருப்பதுதான் பொருத்தமானது. தயவு செய்து நீங்கள் ஒரு அமைச்சராக இருக்கிற பொழுது அந்த அதிகாரத்தை அந்த மீனவர் சங்கத்திடம் பெற்றுக் கொடுப்பதற்கு நடவடிக்கை எடுக்க வேண்டும் என்று மிகவும் வினயமாக வேண்டிக் கொள்கிறேன்.